સંવત 1876 ના મહાસુધી એકાદશીના દિવસે સાંજને સમય શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની સમીપ ઓટા ઉપર દક્ષિણે મુખારવિંદે બિરાજમાન હતા. ને ધોળો ખેશ પહેર્યો હતો, ને ધોળી ચાદર ઓઢી હતી, ને માથે ધોળી પાગ બાંધી હતી, ને પોતાના મુખારવિંદ આગળ મુનિ તથા સભામાં મુનિની સભા તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. પાલા ભક્તો, ભગવાન શ્રીહરિએ જેને પોતાનું ઘર માન્યું છે અને જેને અક્ષરધામનું મધ્ય એવું જેને બિરુદ પ્રાપ્ત છે, એવા પવિત્ર દરબારગઢની અંદર ભગવાનને જે અતિપ્રિય વાસુદેવ નારાયણનો જે ઓરડો છે એની સમીપ દક્ષિણાધિમુખ ભગવાન બિરાજમાન છે. ધોળો ખેશ પહેર્યો છે, ધોળી ચાદર ઓઢી છે, અને માથે ધોળી પાગ બાંધી છે, અને પોતાના મુખારવિંદ આગળ મુનિ તથા સભામાં એ દેશ દેશના હરિભક્તોની સભા દિવ્ય ભરાઈને બેઠી છે. આપણે પણ આપણી મનની ને વૃત્તિઓને એ દરબારગઢની અંદર ભગવાનના સાનિધ્યની અંદર લઈ જઈએ અને ભગવાનના શ્રીમુખે નીકળતા વચનો એનું રસપાન કરીએ. તે સમય ભટ્ટ માહેશ્વર નામે વેદાંતિ બ્રાહ્મણ હતો. તેણે શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે. વાલભક્તો, આ દિવ્ય સભાની અંદર એક વેદાંતિ બ્રાહ્મણ માહેશ્વર ભટ્ટ જેનું નામ છે, અને લગભગ જો મને ખ્યાલ આવે છે ત્યાં સુધી આ રાજકોટ બાજુના ભૂદેવ હતા, વેદાંતિ હતા, શાસ્ત્રને ભણેલા હતા, અને એમને મહારાજની સન્મુખ આ પ્રશ્ન મૂક્યો છે. સમાધિને વિશે સર્વે લીન થાય છે. અહીંયા પ્રશ્ન એવો શાસ્ત્રનો મત લઈ અને એમને રજૂ કર્યો કે સમાધિને વિશે, સમાધિની વ્યાખ્યા વાલા ભક્તો આપણે પૂર્વ વચનામૃતની અંદર સવિકલ્પ સમાધિ અને નિર્વિકલ્પ સમાધિ એની ખૂબ વિસ્તારથી વ્યાખ્યા સાથે આપણે સમજ્યા છીએ. સહજમાં જોઈએ તો સમાધિ એટલે પોતાના વિષયની અંદર એકાત્મક ભાવે કરીને એકરૂપતા, લીન થઈ જવું, એનું નામ સમાધિ છે. અને એ સમાધિ જ્યારે અવસ્થા હોય, અર્થાત કે જ્યારે ધારકની અંદર જે ધારનાર છે એ ધારકની અંદર એક થઈ જાય છે, સાધક સાધ્યની અંદર એકરૂપ થઈ જાય છે, લીન થઈ જાય છે વૃત્તિએ કરીને, એવી જે પણ અવસ્થા છે એવી જ્યારે સમાધિની અવસ્થા હોય ત્યારે સર્વે લીન થાય છે. સર્વેનો અર્થ અહીંયા થાય છે કે સમગ્ર જગત સૃષ્ટિ, જે ભૌતિક રૂપે આપણે જેને જોઈ શકીએ છીએ એવું પંચભૂતથી બનેલું શરીર અને શરીરની સાથે સંબંધિત સમગ્ર એ જગત, આદિ બાહ્ય જગત જે નરી આંખે આપણે જોઈ શકીએ છીએ એવું સમગ્ર, તે લીન થઈ જાય છે. લીન થઈ જાય છે, એની વિસ્મૃતિ થઈ જાય છે. જ્યારે આત્મભાવ પર પ્રભુના ભાવની અંદર જ્યારે એકાત્મ ભાવે લીન થઈ જાય, પછી એ પોતાનું અસ્તિત્વ એટલે દેહભાવ, કાળ, આજુબાજુનું વાતાવરણ આદિ સમગ્ર બાહ્ય જે જગત છે એ વિસ્મૃતિ થઈ જાય છે. એનું અસ્તિત્વ હોવા છતાં પણ અલગ ભાસતું નથી. લીન થઈ જો આપણે કહે છે ને બ્રહ્મમય થઈ ગયા છે, એને બ્રહ્મમય થઈ ગયા, બ્રહ્મમાં લીન થઈ ગયા, અર્થાત કે પોતાનું જે અલગ અસ્તિત્વ, એ જીવનું અસ્તિત્વ અલગ છે, પણ છતાંય એ અસ્તિત્વ અલગ ભાસતું નથી, એને અલગ અહેસાસ નથી થતો, એને અલગ એની વૃત્તિ એની અંદર નથી પોરવાતી, અને પોતાના લક્ષ્ય એવું જે પોતાનું ધ્યેય એમાં એકાકાર થઈ જાય છે, એમાં એકાત્મ ભાવથી એની અંદર વિષયની અંદર એ લીન ઓતપ્રોત થઈ જાય છે, એવું જે સમાધિ અવસ્થા, એ સમાધિની અવસ્થાને વિશે સર્વ એ લીન થઈ જાય છે. પણ અહીંયા મહારાજે જેમ વચનામૃતની અંદર વાત સમજાવી છે, મહારાજ કે એકાત્મ ભાવથી લીન થાય, પણ જીવાત્મા ભગવાન જેવા રૂપ ઐશ્વર્ય રંગને પામીને ભગવાનમાં એક પર એક થઈ જાય છે, પણ છતાંય સેવક ભાવ રહે છે. એનો અર્થ થાય કે પોતાનું અસ્તિત્વ અલગ રહેવા હોવા છતાં પણ, એ સેવક હોવા છતાં પણ ભગવાનમય થઈ ગયું છે, એટલે પોતાના અસ્તિત્વને પોતાના દેહાભિમાન અથવા તો પોતાની જે પોતાની મનની વૃત્તિઓ છે એ ત્યાં પછી સુષુપ્ત થઈ જાય છે. એની અંદર પોતાની મનની વૃત્તિઓની અંદર એકાગ્ર કેન્દ્ર રહેતું નથી, કેન્દ્ર પોતાના લક્ષ્ય એવા આરાધ્ય ઈષ્ટદેવની અંદર એ પૂરવી દે છે. જેવી એ સ્થિતિ છે એવી જ સ્થિતિનું વર્ણન સમજાવતા અહીંયા આગળ પ્રશ્ન પૂછ્યો છે કે સમાધિને વિશે સર્વ લીન થઈ જાય છે ત્યારે આકાશ કેવી રીતે લીન થાય. અહીંયા પ્રશ્ન એવો છે કે આકાશ તત્વ જે છે આ સમગ્ર જગતની અંદર, સૃષ્ટિની અંદર અનેક પ્રકારે તત્વો અલગ અલગ પ્રકારે રહેલા છે. પંચભૂત આપણે જેને કહીએ છીએ, ઇન્દ્રિયો કહીએ છીએ, આ બધા તત્વો 24 પ્રકારના શાસ્ત્રોએ બતાવ્યા છે. એ સર્વે જયારે સમાધિને વિશે લીન થઈ જાય છે એટલે કે એનું અસ્તિત્વ ભાસતું નથી, પણ આકાશનું અસ્તિત્વ કેમ લીન થઈ શકે, આવો અહીંયા પ્રશ્ન છે. તમને દ્રષ્ટાંત આપણને મનમાં થાય આ પ્રશ્ન કેમ થયો છે, આકાશ કેમ લીન થાય, તો હું તમને એનું દ્રષ્ટાંત સમજાવું કે જેમ જળ હોય, હવે જળ સુકાઈ જાય છે એટલે જળનું અસ્તિત્વ એ એક રૂપમાં એ આપણી સામે દ્રષ્ટિગોચર રહેતું નથી, પણ વાતાવરણની અંદર ભેજના સ્વરૂપની અંદર જળ રહેલું છે જેને આપણે મહેસૂસ કરીએ છીએ. જે એટમોસ્ફિયરની અંદર હ્યુમિડિટી જેને કહીએ છીએ એ જળનું તત્વ છે, પણ નરી આંખે આપણે જોઈ શકતા નથી. એટલે એમ કહેવાય કે એટમોસ્ફિયરની અંદર પાણીનો જે ભાગ છે લીન થઈ ગયો છે, એની અંદર સમાઈ ગયો છે, અલગ અસ્તિત્વ. પણ એની અહેસાસ અસ્તિત્વ અલગ જ છે, કારણ કે એ ભેજનું જ્યાં તમે જયારે બહુ હ્યુમિડિટી થાય ત્યારે મોઇશ્ચર જયારે જામે ત્યારે પોતાનું અસ્તિત્વ વળી પાછું દેખાડી દે છે. એમ જળ છે, એમ વાયુ છે, એની ગતિ થંભી જાય તો વાયુનું અસ્તિત્વ દેખાતું નથી અલગ. એટલે એમ થાય કે વાયુ લીન થઈ ગયો, પણ એટમોસ્ફિયરની અંદર પ્રાણવાયુ રહેલો છે, ઓક્સિજન વગેરે રહેલું છે, જેને આપણે શ્વાસોશ્વાસની પ્રક્રિયાની અંદર અનુભવ કરી શકીએ છીએ. એટલે એનું અસ્તિત્વ અલગ છે, પણ અલગ રહેતું નથી, દેખાતું નથી, લીન થવાનો ભાવ સમજાવું છું આ ભક્તો. તો જેમ આ એ જ રીતે અગ્નિ છે, તો અગ્નિ છે એ ઓલવાઈ જાય, અગ્નિનું અસ્તિત્વ જયારે ઓલવાઈ જાય એટલે અગ્નિનું અસ્તિત્વ અલગ રૂપે દેખાતું નથી, પણ એની જે ઉષ્ણા છે, ગરમી છે, એની એ ગરમી વાતાવરણની અંદર મહેસૂસ થાય તો એ શું થાય કે અગ્નિ એ પોતાનું અસ્તિત્વ એ વાતાવરણની અંદર એ લીન થઈ ગયો. અગ્નિ કેવા ભાવે? ગરમીના સ્વરૂપની અંદર. તો ગરમીના સ્વરૂપની અંદર જેમ લીન થઈ ગયો તો એનું અલગ અસ્તિત્વ ન હોવા છતાં પણ એનું અલગ અસ્તિત્વનો અહેસાસ થાય છે, આપણને ગરમી અનુભવાય છે. તો એવી રીતે જયારે પ્રત્યક્ષ જડતાથી જે જીવાત્મા ચર્મચક્ષુથી આપણે એનો અનુભવ ન થતો હોય છતાં પણ એનું અસ્તિત્વ રહેવું અને એ અલગ રૂપની અંદર એનું પરિવર્તિત થઈને એકાત્મ ભાવ થઈ જવું, એને લીન થઈ જવું, ત્યારે આપણને એમ થાય કે એમ પૃથ્વી આદિ જે સમસ્ત તત્વો છે, જળ છે, વાયુ છે, અગ્નિ છે, પૃથ્વી છે, એ આ તમામ પદાર્થ ભૌતિક રૂપે જે પદાર્થો થઈ શકે છે એ તો આપણે લીન થતા જોઈએ છીએ, પણ આવું આકાશની વ્યાખ્યામાં નથી સમજણ પડતી. કારણ કે આકાશનું અસ્તિત્વ તો અખંડ આપણે જોઈએ છીએ, આકાશનું અસ્તિત્વ તો અખંડ રહેલું છે, અને પાણી જેમ સુકાઈ જાય છે, અગ્નિ ઓલવાઈ જાય છે, વાયુ થંભી જાય છે, પણ આકાશની સાથે એવું કંઈ આપણને જોવા મળતું નથી, તો આકાશ કેવી રીતે લીન થાય? આકાશને લીન થતું શાસ્ત્રોની અંદર જે બતાવ્યું હોય તો એ કેમ સમજવું? એવો અહીંયા પ્રશ્ન બરાબર સમજાણો ને, જરા ખ્યાલ આવે તો કહેજો, કારણ કે પ્રશ્ન સમજાણો છે તો એનો ઉત્તર સમજાશે. પ્રશ્ન અહીંયા આગળ એમ કે છે કે જયારે સમાધિને વિશે સર્વ જયારે લીન થઈ જતું હોય તો આકાશ તત્વ કેવી રીતે લીન થાય? કારણ કે બીજું તો લીન થાય એનો ભાવ આપણે સમજી શકીએ છીએ, જેમ જળનો ભાવ સમજી શકાણું કે જળ વાતાવરણમાં લીન થઈ ગયું તો જળે પોતાનું સ્વરૂપ મૂળ સ્થૂળ સ્વરૂપ બંધ કરી દીધી અને એ ભાવ ભસ્મ એટલે જેને વેપર કહે છે અથવા તો જેને મોઇશ્ચર કહે છે એના સ્વરૂપની અંદર પરિવર્તિત થઈને ભેજમાં એ કન્વર્ટેડ થઈને પણ એનું અસ્તિત્વ રહ્યું પણ ભેગું થઈ ગયું. અગ્નિ છે ઉષ્ણામાં પરિવર્તિત થઈ ગઈ, એનર્જીમાં પરિવર્તિત થઈ ગઈ અને એને અહેસાસ રહ્યો. એમ વાયુ છે એ થંભી ગયો પણ છતાંય પ્રાણવાયુની અંદર એની અનુભૂતિ આપણને થતી હોય. તો એમ એ બધા તત્વોનું આપણે જોઈ શકીએ છીએ. પૃથ્વી છે તો એ પૃથ્વી પણ પૃથ્વીના જળ ભેગી આ શરીરની અંદર માનો પંચભૂત છે તો પંચભૂત જયારે શરીરનો નાશ થાય તો એની અંદર રાખ બની અને પૃથ્વીની અંદર એકાકાર થઈ જાય છે. તો એવી રીતે દરેક તત્વને પોતાના જે ધાર્ય કરનારા છે એની અંદર ધારણની અંદર એ જતું રહે છે, એ તો દેખાય છે, એટલે એ વસ્તુ તો સમજી શકાય છે, પણ આકાશ કેવી રીતે લીન થાય? કારણ કે આ વાત સમજમાં આવતી નથી. આવું કોણ અને આ વિદ્વાનો હોય ત્યારે એને આવું મંથન થાય, એને આવો પ્રશ્ન ઉપસ્થિત થાય. અને વેદાંતી એવા માહેશ્વર ભટ્ટ એમને મનમાં આ પ્રશ્ન થયો, હજારો ભક્તોને પણ આવો બધો મનમાં, કારણ કે શાસ્ત્રોની જયારે વાત સાંભળીએ ત્યારે મનની અંદર ઘણા તર્કો ઉત્પન્ન થાય કે આવું કેમ થતું હશે. ત્યારે બને ત્યાં સુધી શાસ્ત્રોના એ સિદ્ધાંતોને મહારાજે સરળતાથી સમજાય એવી ભાષાની અંદર અહીંયા વર્ણન કરી અને આપણને સન્મુખ મૂક્યા છે કે બને એટલી આપણી ભ્રમણાઓ છે, ગૂંચવણો છે, એ દૂર થાય તો આપણો મહિમા આપણે વ્યવસ્થિત શાસ્ત્રોનો સમજીને આપણે અનુસરી શકીએ. તો એ પ્રશ્નને આપણે સમજવા માટે આગળ પ્રયત્ન કરીએ છીએ. ત્યારે પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે આકાશનું રૂપ અમે રૂઢી રીતે રૂઢે પ્રકારે કરીએ છીએ તે તમે સર્વ સાવધાન થઈને સાંભળજો. ભલે ભક્તો, જે આકાશ કેવી રીતે લીન થાય એને જો સમજવું હોય તો પહેલા આકાશનું સ્વરૂપ શું છે, કે આકાશ એટલે શું કહેવા માંગે છે, કયા આકાશની વાત છે, કેવા આકાશની વાત છે, એને પહેલા સમજવું પડશે. તો જ એના અનુસંધાનમાં રાખીને આપણે જયારે શાસ્ત્રને સમજીશું તો શાસ્ત્રનો મત આપણને વધારે સરળતાથી સમજી શકાશે. એટલે મહારાજ સૌ પ્રથમ એનો ઉત્તર આપતા પહેલા, કારણ કે એનો ઉત્તર જયારે આવશે ને ત્યારે તમને એમ થશે કે આ તો બહુ સરળ ઉત્તર હતો, હા કે ના કેમ લીન થાય છે, તો એટલામાં જવાબ આપી શક્યો. પણ મહારાજે બહુ મહેનત કરી, મહારાજે અહીંયા આગળ જીવાત્માની સમજણ પારદર્શિકતા રહે એની અંદર સમજણમાં ચોખવટ રહે એટલે મહારાજે થોડીક ઊંડાણથી અથવા તો થોડીક એને ગહનતાથી એને વાતને સમજવાના માટે મહારાજે અહીંયા આગળ પ્રયત્ન કર્યો છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે આકાશનું રૂપ અમે રૂઢે પ્રકારે કરીએ છીએ તે તમે સર્વે સાવધાન થઈને સાંભળો. જે આકાશ તે અવકાશને કહીએ, પહેલા તો મહારાજ કે આકાશ શબ્દ એટલે શું કહેવા માંગે છે એને તમે સમજો. તો આકાશ એટલે અવકાશ, અને અવકાશની પરિભાષા શું છે એ આપણે સમજીએ તો કોઈ પણ પદાર્થને સંગ્રહ અથવા ધારણ કરવાનું, કોઈ પણ પદાર્થને રહેવા માટેનું અથવા એને રાખવા માટેનું જે રિક્ત સ્થાન હોય, જેને ઇંગ્લિશની અંદર સ્પેસ કહેવામાં આવે છે, એ સ્પેસ છે, એ સ્પેસ છે એને આપણે અવકાશ કહીએ છીએ. કારણ કે અવકાશ હોય ત્યાં જ વસ્તુ ધારી શકાય, ત્યાં જ વસ્તુ રહી શકે, ત્યાં જ વસ્તુ મૂકી શકાય. અવકાશ એટલે સ્પેસ, જગ્યા, એનું સ્થાન એટલે રિક્ત સ્થાન જે ધારણ કરે છે. ધારણ કરીને પૂર્ણ થાય છે, પણ એ ધારણ કરવાનું જે સ્થાન છે એને અવકાશ કીધો. અને એવા શાસ્ત્રની અંદર અવકાશોનો બીજા આપણા વ્યાકરણની અંદર બીજા અનેક અર્થ પણ કર્યા છે. અવકાશ એટલે જ્યાં કોઈ જગ્યાએ રજાને પણ કીધું છે, અવકાશ એટલે સ્થિતિને પણ કીધું છે, અવકાશ એટલે સમયને પણ કીધું છે કે સમય જે સમયની અંદર. પણ એનો ભાવ તમે જુઓ તો એ નીકળે કે જે સમયનો કાળ, એ કાળની અંદર એક અમુક પ્રક્રિયા કરવા માટેનો સમય, એ પ્રક્રિયાને ધારણ કરવાનો સમય એને અવકાશ કીધો કે આ અવકાશ હોય તો આ વસ્તુ થાય, આ અવકાશની અંદર આ ટાઈમ હોય તો એ ટાઈમ છે, એ સમય છે, એને ધારણ કરવા માટેનું એ અવકાશ છે, સ્પેસ છે, એ જગ્યા છે. એટલે એવી રીતે એના અર્થને જો સમજીએ તો અહીંયા આગળ મહારાજ કહે છે આકાશ તે અવકાશ છે. હું તમને એક દ્રષ્ટાંત આપું, જેમ શરીર છે તો આ શરીરને રહેવા માટેનું સ્થાન એ ઘર છે, એટલે ઘર છે ને શરીર માટે અવકાશ થયો. હું આ વ્યાખ્યાને આગળ તમને વચનામૃતના વચનોથી જ આપણે એને સમજીશું વધારે સ્પષ્ટીકરણ. અત્યારે થોડુંક એનું માળખું બંધાય એટલે આ વાત કરું છું કે જેમ ઘર છે એ શરીરને રહેવાનું અવકાશ છે, શરીરને રહેવાનું સ્થાન છે. પછી ઘર છે એના માટે ગામ, એનો માટે અવકાશ છે કે ગામ છે એને, કારણ કે ગામની અંદર અથવા શહેરની અંદર ઘર આવે એટલે ઘર ને શહેર જે ગામ છે એ એના માટેનો અવકાશ થયો. પછી દેશ છે એ ગામ માટેનો અથવા તો એ શહેર માટેનો અવકાશ છે. એ જ રીતે પૃથ્વી છે તો એ ગામ માટેનો અવકાશ છે. પૃથ્વીને ધારણ કરનારું જે તત્વ છે એવા બ્રહ્મ, એટલે એમ બ્રહ્મ સુધીનું પરાકાષ્ઠ બતાવી કે બ્રહ્મ છે એ એનો અવકાશ છે જે આ સમગ્ર સૃષ્ટિને જગતને ધારણ કરે છે. અને બ્રહ્મને પણ જે ધારણ કરે છે એવું જે સ્થાન છે એવું પરમાત્માનું જે ઐશ્વર્ય પ્રતાપ, એ પરમાત્મા એનો અવકાશ છે, એ પરમાત્મા એને ધારણ કરે છે. એ રીતે અવકાશની સ્થિતિ આપણા શાસ્ત્રોની અંદર વર્ણવી છે. ડિટેલ આપણે આગળ સમજીશું, પણ અહીંયા આગળ મહારાજ એમ સમજાવે છે આકાશ તે અવકાશને કહીએ, અને જે જે પદાર્થ રહ્યા છે તે અવકાશમાં જ રહે છે. આપણે ફિઝિક્સમાં સાયન્સમાં જે ભણેલા છે સ્કૂલની અંદર નિશાળની અંદર આવતું હતું, આ ભણતરની અંદર આપણે નિશાળની અંદર ભણાવતા હતા ફિઝિક્સની અંદર, એ જે વૈજ્ઞાનિક જે સંશોધનો હોય છે ને એ પણ બધા ઘણા બધા આપણા ભારતીય પુરાતન શાસ્ત્રોને આધારિત એના સિદ્ધાંતો આપણને જોવા મળતા હોય છે. તો એ ન્યાય મહારાજે અહીંયા આગળ કહે છે કે જે જે પદાર્થ છે રહે છે તે અવકાશમાં રહે છે. એટલે આ સમગ્ર સૃષ્ટિની અંદર જગતની અંદર જે જે પદાર્થ છે એ પદાર્થને રહેવાનું જે સ્થાન એનું નામ અવકાશ, એનું નામ અવકાશ. અને એવા સ્થાન એ અવકાશ વગર કોઈ પણ પદાર્થ રહી શકે નહીં. અને બીજું સ્વરૂપ પણ છે, અને તે પદાર્થમાં પણ આકાશ વ્યાપીને રહે છે. આકાશનું એક બીજું સ્વરૂપ પણ અહીંયા આગળ મહારાજ બતાવે છે કે આકાશ એ સર્વ, જેમ સર્વને ધારણ પણ કરે છે, સર્વ જે જે પદાર્થ છે તે આકાશમાં જ રહ્યા છે, અને તે પદાર્થમાં પણ આકાશ વ્યાપીને રહે છે. આપણે જાણીએ છીએ કે જેમ દ્રષ્ટાંતના રૂપમાં જે જે પિંડ આ પંચભૂત આદિથી બનેલા છે, આપણે મનુષ્ય શરીરથી લઈને જે જે સંસારના પિંડ, જે પણ સૃષ્ટિની અંદર પિંડ બન્યા છે એ આ પંચ આદિ ભૂતોને થઈને લઈને બન્યા છે, તો એવા ભૂતો એ ભૂતનો ભાગ એમાં રહેલો છે. આપણા શરીરનું એક દ્રષ્ટાંત લઈએ, જેમ માનવ શરીર છે તો એમાં જળ તત્વ છે, તો જળ તત્વ આપણને કેમ દેખાય, તો જળ તત્વ જેટલું શરીરમાં પ્રવાહી વહે છે એ શરીરની અંદર લોહીના સ્વરૂપમાં હોય, પાણીના સ્વરૂપમાં હોય, અનેક કેમિકલ્સ જેને કહીએ છીએ રસાયણના સ્વરૂપની અંદર હોય, તો આ જળ તત્વ છે. તો જળ તત્વ બાહ્ય પણ દેખાય છે, પણ આપણા શરીરની અંદર પિંડની અંદર પણ જળ તત્વનો ભાગ રહેલો છે, એટલે જળ વ્યાપીને રહેલું છે. એ જ રીતે બધા અગ્નિ પદાર્થ, તો અગ્નિની અંદર અગ્નિ તત્વનો ગુણ છે ઉષ્મા, એની અંદર ઉર્જા, અને એટલે જે શરીરની અંદર પાચન ક્રિયા વગેરેની અંદર તાપ તડકો, જે આપણે ગરમી મહેસૂસ કરીએ છીએ, એ કયું તત્વ છે? એ અગ્નિ તત્વ છે. જે જઠાર અગ્નિ આપણે કહીએ છીએ ખાવાના પાચનની અંદર આપણને ઉપયોગી થાય છે, તો એ કયો ભાવ છે? એ અગ્નિ તત્વ છે. આપણને જે ગરમીની અંદર ઉષ્મા અથવા તો જે અંદર ઉષ્ણતા અથવા ગરમી તાપ આપણને મહેસૂસ થાય છે, ઘણી વખત આપણે કહીએ છીએ શરીરનું ટેમ્પરેચર વધી ગયું છે, તાવ આવે ત્યારે અથવા તો શરીર બહુ પરિશ્રમ કર્યો હોય ત્યારે આપણે જોઈએ તો આપણા શરીરનું ટેમ્પરેચર વધી ગયું હોય છે, તો એ ટેમ્પરેચર એ શું છે? એ અગ્નિનો ભાગ છે, અગ્નિનું સ્વરૂપ છે. મેં હમણાં જેમ વાત કરી કે અગ્નિ પોતાનું અસ્તિત્વ ઓલવી નાખે પણ છતાંય એની એનું અસ્તિત્વ રહે છે. કેવા રૂપમાં? તો ઉષ્ણાના રૂપમાં રહે છે, ઉર્જાના રૂપમાં રહે છે. એ જ પ્રકારે અહીંયા શરીરની અંદર પણ ઉષ્ણાના રૂપમાં અગ્નિ રહેલો છે, એમ ભોજન પચાવે છે. એમ વાયુ, તો આપણી શ્વાસોશ્વાસની પ્રક્રિયા આપણે કહીએ છીએ શરીરની અંદર વાયુનો ભાગ છે. આપણે કહીએ છીએ ઘણી વખત ગેસ થઈ ગયો છે, ગેસ્ટ્રાઇટિસ થઈ ગયા છે, તો આ બધું શું છે? વાયુનો ભાગ છે. હું આ તમને એટલા માટે સમજાવું છું કે આપણે પ્રશ્ન એ છે કે શરીરની અંદર જેમ સંસારની અંદર જે પણ પિંડ બનેલા છે એ તમામ પિંડની અંદર એ તે તત્વોનો ભાગ રહેલો છે અને આકાશનો ભાગ પણ રહેલો છે. મહારાજ પણ એ જ રીતે અહીંયા આગળ આપણને સમજાવે છે, જેમ પૃથ્વીનું તત્વ છે તો પૃથ્વી આપણા શરીરની અંદર કેવા ભરૂપે છે? આપણને એમ દેખાય કે પૃથ્વી આપણા શરીરમાં કેમ હોય, તો આપણા શરીરની અંદર જે મળેલું હાડ માંસનું જે સ્ટ્રક્ચર છે એ પૃથ્વી તત્વથી બનેલું છે, એ પૃથ્વીની એની અંદર અસ્તિત્વને બતાવે છે. તો એવું જે તત્વ શરીર જે બનેલું છે તેમ આકાશ તત્વ પણ રહેલું છે. એટલે પણ આકાશ તત્વ કેવી રીતે આપણને એમ થાય, ચાલો હાડકાને પૃથ્વી કીધી, લોહીને આપણે જળ કીધું, વાયુને પ્રાણવાયુને આપણે વાયુ તત્વ કીધું, ગરમીને આપણે ઉર્જા તત્વ એટલે અગ્નિ તત્વ કીધું, તો એમ આકાશ તત્વને કેમ આપણે શરીરની અંદર જોવું? તો વાલા ભક્તો, આપણા શાસ્ત્રોનો અને એમાંય વિશેષ કરીને વેદોની અંદર આ વસ્તુને બહુ સુંદર સમજાવેલી છે કે અગ્નિ મન, જે આપણું મન છે એ આકાશ તત્વનું પ્રતીક છે. જેમ આકાશની કોઈ સીમા નથી એમ મનની પણ કોઈ સીમા નથી, મન પણ અસીમ છે. આપણે આકાશ સર્વને ધારણ કરે છે એમ મન છે એ સર્વ વિચારોને, સર્વ ક્રિયાના સંકલ્પોને ધારણ મનથી થાય છે. એટલે મનને એ આકાશ તત્વની ઉપમા આપણા શાસ્ત્રોની અંદર આપવામાં આવી છે. એટલે એવી રીતે ભગવાન અહીંયા આગળ જે મહારાજે વાત સમજાવી, ભગવાન શિયરી એમ બોલ્યા કે જે કહીએ જે જે પદાર્થ રહે છે તે અવકાશમાં જ રહે છે અને તે પદાર્થમાં પણ આકાશ વ્યાપીને રહે છે. આપણને એમ થાય કે માનવ શરીરનું આપણે ઉદાહરણ જોયું, એમ વૃક્ષોને જાકે દાખલા તરીકે ઉદાહરણ લઈએ કે કોઈ પહાડ આદિને ઉદાહરણ લઈએ કે કોઈ પણ તત્વને આપણે ઉદાહરણ લઈએ, તો આકાશ એને ધારણ કરે છે એ તો સમજી શકાય, પણ આકાશ એમાં પણ રહેલું છે. તો એની અંદર પણ તમે જો વૃક્ષની અંદર કોશિકાઓ આવે, એ કોશિકાઓ છે એ આકાશ તત્વનું પ્રતિત્વ કરે છે, જેને ધારણ, જેનાથી એ કોશિકાઓ વગેરે એની અંદર રહેલી છે. દરેક પદાર્થની અંદર આકાશ વ્યાપીને રહેલું છે, તો આકાશ ધારણ પણ કરનાર છે અને એની અંદર વ્યાપીને પણ રહે છે. એવો મહારાજ અહીંયા આગળ સુંદર આપણને પહેલા તો આકાશ તત્વ શું છે એને આપણે સમજવા માટે કરીએ. અને મહારાજે આગળ એમ વાત કરી, અને એવું કોઈ પદાર્થ નથી જેને વિશે આકાશ ન હોય. મહારાજ કે આ સંસારની અંદર, આ સૃષ્ટિની અંદર, આ બ્રહ્માંડની અંદર જે જે ચર અચર વસ્તુ આપણે જોઈ શકીએ છીએ એમાં કોઈ એવું તત્વ નથી જેમાં આકાશનો ભાગ ન હોય. આકાશ એ સર્વને ધારણ પણ કરે છે અને એ તત્વની અંદર આકાશનો તત્વ પણ રહેલો છે. કેમ જે પૃથ્વીની એક રજ અતિ ઝીણી હોય તેને વિશે પણ આકાશ છે. મહારાજ કે ઝીણામાં ઝીણી રજકરણ તમે લો અથવા તો એક રજના કોટાન કોટી કટકા કરીએ તો તેને વિશે પણ આકાશ છે. એટલે દરેક જે જળ પદાર્થો અથવા તો એને આપણે ભાગ કરીએ, પૃથ્વીનો એક રજ જેટલો અંશ લઈએ અને રજ અંશને પણ કોટીના ભાગની અંદર જો આપણે એને વિભાજીત કરીએ તો એની અંદર પણ આકાશ તત્વનું અસ્તિત્વ જોવા મળે છે અથવા તો હોય છે. એ સનાતન સિદ્ધાંતને મહારાજે અહીંયા આગળ સ્થાપિત કર્યો કે આકાશ તત્વ ધારણ પણ કરે છે અને એ દરેક પિંડ બ્રહ્માંડની અંદર, આ સમગ્ર બ્રહ્માંડમાં જેટલા પિંડો છે એની અંદર એનું અસ્તિત્વ પણ રહેલું છે. એના કોટાન કોટી કટકા કરીએ તો પણ તેને વિશે આકાશ રહે છે. આવા અનેક તત્વો અને અનેક પિંડો અને અનેક બ્રહ્માંડ જે છે તે અવકાશમાં રહેલા છે. આપણે આ વાત સમજીએ ને, કારણ કે મહારાજે કીધું આકાશ છે સર્વ ધારણ કરીને રાખે છે. કોઈ એવી પદાર્થ નથી જે પદાર્થો છે આકાશમાં રહેલા છે. એટલે જે પદાર્થો એટલે શું? તો આવા અનેક તત્વો, આપણે તો એક કોઈ પૃથ્વી જળ તેજ વાયુ આકાશ એને એટલાને જ આપણે તત્વ જાણીએ છીએ, પણ આવા અનંત તત્વો અને અનંત પિંડો, આ એક બ્રહ્માંડની એવા અનંત બ્રહ્માંડો છે, તે બ્રહ્માંડ તે આકાશમાં રહેલા છે અને તે આકાશ એટલું વિશાળ છે જે અસીમ છે. એટલે અહીંયા આગળ આપણે આ જો બે વાતને જો બરાબર સમજ્યા હોઈએ તો આપણી સામે બે પ્રકારના આકાશનું વર્ણન આવ્યું. એક આકાશ, એક ભૌતિક આકાશ, બરાબર. જે ભૌતિક આકાશ આપણે જોઈ શકીએ છીએ અથવા તો અનુભવ કરી શકીએ છીએ એ ભૌતિક આકાશ, અને બીજું જે આવ્યું એ મહાઆકાશ જે ધારણ કરે છે. એ ધારણ કરનાર આકાશને આપણે જોઈ શકતા નથી. આપણે માત્ર આજે આપણને દેખાય છે આકાશની વાત નથી, વસ્તુ સમજો. કારણ કે અહીંયા આગળ બે શબ્દ મહારાજે લખ્યું કે કોટાન કોટી નાનો રજ સમાન જો એનો અંશ હોય તો એની અંદર આકાશ વ્યાપીને રહે છે અને એ તમામ જે જે પદાર્થો છે, જે પદાર્થોની અંદર સમગ્ર બ્રહ્માંડો આવી ગયા, તો એ બ્રહ્માંડોને જે ધારણ કરે છે એ આકાશ છે, એ મહાઆકાશ છે. અને જેને આપણે શાસ્ત્રોએ ચિદાકાશ તરીકે પણ સંબોધન કરેલું છે, એ ચિદાકાશ છે જેની અંદર અનંત બ્રહ્માંડોને એ ધારણ કરીને રહેલું છે. એટલે બે પ્રકારના આકાશની અહીં આગળ વાત આપણે સમજ્યા, એક ભૌતિક આકાશ જે અનુભવી શકાય, જોઈ શકાય, અને બીજું ચિદાકાશ જે ધારણ કરીને રહે છે. માટે હવે મહારાજ આગળ વ્યાખ્યા કરે છે, માટે આકાશની દ્રષ્ટિએ જ્યારે જોઈએ ત્યારે પૃથ્વી આદિ ચાર ભૂત તે દેખાતા નથી, એટલો આકાશ જ દેખાય છે. અહીં આગળ મહારાજે બહુ સુંદર વાત સમજાવી. મહારાજ કે આકાશની દ્રષ્ટિએ જોઈએ, આકાશની દ્રષ્ટિ એટલે આકાશ બનીને નહીં પણ આકાશને કેન્દ્રમાં રાખીને, આકાશની તુલનાએ, સરખામણીએ આકાશની વિશાળતા, વ્યાપકતા, આકાશનું ધારણપણું એને જ્યારે જોઈએ છીએ ત્યારે એની આગળ આકાશની અતિવ્યાપ અસીમ તત્વોને, કારણ કે આ બધા અનંત તત્વોને ધારણ આકાશ કરે છે. એટલે વિચારો કે આકાશ કેટલું મોટું હશે, કેટલું ધાર્યવાન હશે કે જેની અંદર આ સમગ્ર જગત સૃષ્ટિ અનંત પિંડો એની અંદર રહેલા છે. એટલે એની તુલનાની અંદર તમે જોઈએ તો પૃથ્વી આદિ જે ચાર ભૂત છે એ આપણને દેખાતા નથી, એટલે કે એની વિશાળતાની આગળ આની ગૌણતા બતાવી, આની ન્યૂનતા બતાવી કે આટલું નાનું છે, કે એવા તો અનંત પૃથ્વીઓ અવકાશમાં રમે છે. અત્યારે આપણે આપણે સ્તુતિ કરીએ છીએ એમાં બોલીએ છીએ, જેના રોમ શું છિદ્રમાં અણુસમા બ્રહ્માંડ કોટી ફરે, એવા કરોડો બ્રહ્માંડ જેના રોમમાં ફરે છે, રોમ છે એનું અવકાશ થયું અનંત બ્રહ્માંડોનું. એવું જે ધારણ કરનારું બ્રહ્મ છે એના જે ધણી અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, અવકાશ છે, ચિદાકાશ છે. તો એ ચિદાકાશની આગળ એના રોમના એક રોમ ભાગની અંદર પણ આવા અનંત બ્રહ્માંડો ફરે છે, તો એને ધારણ કરનારું અવકાશ છે. અને એક એક બ્રહ્માંડની અંદર આવી પૃથ્વી જેવી અનેક સ્થિતિઓ, આવી પૃથ્વી જેવી અનેક ગ્રહો, ઉપગ્રહો, એના જે સેટેલાઇટ જેને કહીએ છીએ એવા એની અંદર ભ્રમણ કરતા હોય છે, એવા અનેક સૂર્ય, અનેક એવી પૃથ્વી, અનેક એનું સૂર્યમંડલ એની અંદર ભ્રમણ કરતું હોય છે. તો આવા અનંત જયારે બ્રહ્માંડો હોય તો એ જે ચિદાકાશ કીધો, એ ચિદાકાશની દ્રષ્ટિએ તો બ્રહ્માંડનું અસ્તિત્વ કેટલું થયું, સૂક્ષ્મ અણુ સમાન, જે આપણે પદમાં બોલીએ ને, જેના રોમ શું છિદ્રમાં અણુ સમાન બ્રહ્માંડ કોટી ફરે, તો એનું અસ્તિત્વ કેવું થયું, અણુ સમાન. તો એ નરી આંખે જોઈ શકાય, આકાશની દ્રષ્ટિએ, આકાશની તુલનાની અંદર એ અણુ સમાન રહેલું જે તત્વ એને. તમને એક આનાથી દ્રષ્ટાંત આપું, આપણે રજ ઘણી વખત તમે જો સૂર્યનો પ્રકાશ ઘરમાં આવતો હોય ને કોઈ છિદ્રમાંથી, અથવા તો જયારે કોઈ કિરણ સૂર્યની આવતી હોય ને બાકી અંધારું હોય, તો તમે જોજો એ સૂર્યની કિરણની અંદર આપણને નાનો નાનો ડસ્ટ પાર્ટિકલ્સ અથવા બેક્ટેરિયા, જીવજંતુ આપણને એની અંદર ઉડતા દેખાય છે. તમે ટોર્ચ મારજો, રાત્રે તમે ટોર્ચની લાઇટમાં જોજો, તેની અંદર ડસ્ટ પાર્ટિકલ આપણને દેખાય છે, આપણે નરી આંખે નથી જોઈ શકતા. હા, અંદર રહેલા છે પણ નરી આંખે કેટલા, કારણ કે સૂક્ષ્મમાં સૂક્ષ્મ છે એ ડસ્ટ પાર્ટિકલ્સ જે હોય છે, અથવા તો એ જે બેક્ટેરિયા જીવાણુ જે હોય છે અતિસૂક્ષ્મ, આપણે માઇક્રોસ્કોપ વગેરે એના થી, માઇક્રોસ્કોપથી એને જોવા પડતા હોય છે, તો એવા જે કીટાણુઓ છે અસ્તિત્વ કેટલું સૂક્ષ્મ છે કે આપણે એને જોઈ શકતા નથી. તો જો આપણી એક 6 ફૂટની કે 5 ફૂટની કાયા હોય અને છતાંય જો આપણે આ સૂક્ષ્મ વસ્તુ ન જોઈ શકતા હોઈએ, તો અણુ અનંત બ્રહ્માંડો જ્યાં કોટીના કોટી ભાગની અંદર અણુ સમાન દેખાતા હોય, તો એ આકાશની વિશાળતા કેટલી હોય, એની દ્રષ્ટિ કેટલી મોટી હોય, એની એનું સામર્થ્ય, એનું જે વ્યાપકપણું છે કેટલું મોટું હોય. એટલે મહારાજ એ વસ્તુ અહીંયા સમજાવે છે, માટે આકાશની દ્રષ્ટિએ જ્યારે જોઈએ ત્યારે પૃથ્વી આદિ ચાર ભૂત એ દેખાતા નથી, એટલો આકાશ જ દેખાય છે. એની વિશાળતાની અંદર આ બધું ખોવાઈ જાય છે. જેમ આપણે અત્યારે જોઈએ તો આપણને એ ડસ્ટ પાર્ટિકલ્સ નથી દેખાતા, આપણને તો ખાલી ખુલ્લું વાતાવરણ જ દેખાય છે. એ ડસ્ટ પાર્ટિકલ અંદર રહેલા છે પણ અણુ સમાન છે, એટલે અણુથી પણ માઇક્રો જેને કહેવાય, માઇક્રો એની અંદર રહેલા છે, તો માઇક્રોસ્કોપ સિવાય અથવા તો એના સાધન સંસાધન સિવાય આપણે એને જોઈ શકતા નથી, પણ એનું અસ્તિત્વ હોવા છતાં પણ આપણને દેખાતું નથી. આપણને તો એક સ્પેસ જ દેખાય છે. તમે અત્યારે બેઠા છો, તમારી સામે પણ, આપણી સામે પણ અનેક ડસ્ટ પાર્ટિકલ્સ હશે પણ આપણને દેખાતા નથી, આપણને તો ખાલી જગ્યા જ દેખાય છે. સમજાય છે ને? આ ટેકનિકલ પ્રશ્નને થોડોક સમજાવવા પ્રયત્ન કરું છું કે આકાશની દ્રષ્ટિએ આ પૃથ્વી આદિ જે ચાર ભૂત છે, આદિનો શબ્દની અંદર એવું નથી કે ખાલી પૃથ્વીની જ વાત કરી, પૃથ્વી આદિ જે ચાર ભૂત છે બધા એની અંદર સમાવેશ થઈ ગયા, જળ છે, વાયુ છે, તેજ છે, આ બધા જે તત્વો છે એ દેખાતા નથી, એટલો આકાશ જ દેખાય છે. આકાશની વિશાળ વ્યાપકપણું છે, એની અંદર આ બધા સૂક્ષ્મ હોવાથી તે દેખાતા નથી. અને તે આકાશ સર્વને આકાશ તે સર્વનો આધાર છે. આ બધા શેના આધારે રહ્યા છે? તો આકાશને, કારણ કે આકાશ છે સર્વને ધારણ કરે છે. આ બધા તત્વો છે એ આકાશ એને ધારણ કરીને રહેલું છે અને એટલું વ્યાપક છે કે એની આગળ આ બધા તત્વો સૂક્ષ્મ છે એટલે દેખાતા નથી, પણ આકાશ સર્વને ધારણ કરે છે. અને વળી મહારાજ આગળ બહુ સુંદર વાત સમજાવે છે, અને સ્થૂળ સૂક્ષ્મ અને કારણ એ જે ત્રણ શરીર તે આકાશને વિશે રહ્યા છે. વાલા ભક્તો, જેમ પૃથ્વી આદિ ચાર તત્વ છે એ આકાશને ધારણ કરે છે, તો એવા જે બ્રહ્માંડની રચના અહીંયા આગળ મહારાજે લખ્યું સ્થૂળ સૂક્ષ્મ અને કારણ એ ત્રણ શરીર પણ તે આકાશને વિશે છે. એટલે કે બ્રહ્માંડની રચના જે અક્ષર બ્રહ્મ જે એવો જે પ્રકૃતિ પુરુષ, આપણે અગાઉ વચનામૃતમાં પણ જોયું છે અને અનંત બીજા વચનામૃતમાં પણ મહારાજે આ સંસારની સૃષ્ટિની જે રચનાનો ક્રમ બતાવ્યો છે એને જો યાદ કરીએ તો આપણને ખ્યાલ આવશે કે સૃષ્ટિની રચના કેવી રીતે મહારાજે બતાવી છે. તો વ્યાપક ભગવાને કીધું કે અંતર્યામી અને વ્યાપકપણે સર્વમાં ભગવાન રહ્યા છે. એ કેવી રીતે રહ્યા છે? તો એની મહારાજે ઉત્પત્તિનો જે ક્રમ બતાવ્યો છે એમાં મહારાજે સૌ પ્રથમ બતાવ્યું કે ભગવાને આ અક્ષર બ્રહ્મના માધ્યમથી પુરુષ પ્રકૃતિ પુરુષ, પછી એના માધ્યમથી પ્રકૃતિ, એનાથી પ્રધાન પુરુષ, એનાથી મહત્તત્વ, એનાથી ત્રણ પ્રકારના અહંકાર અને એનાથી ભૂત વિષય ઇન્દ્રિયો અંતકરણ વગેરે જેમ જેમ સૃષ્ટિની રચના થતી ગઈ તેમ તેમ તે વસ્તુને ધારણ કરનાર તે એની અવકાશની પણ રચના થતી ગઈ. તો આ સ્થૂળ સૂક્ષ્મ અને કારણ જે રચના થઈ શરીરની એ ત્રણ પ્રકારના અહંકારોથી થઈ અને ત્રણ પ્રકારના અહંકાર એ મહત્ત્વમાંથી થઈ, મહત્ત્વ પ્રધાન પુરુષમાંથી થઈ, પ્રધાન પુરુષ પ્રકૃતિમાંથી થયો, પ્રકૃતિ પુરુષમાંથી થઈ અને પુરુષની ઉત્પત્તિ અક્ષર બ્રહ્મમાંથી થઈ. તો એવી રીતે જે ક્રમની અંદર એ જે ધારણ કરતા ગયા એમ તે અંતઃકરણ ઇન્દ્રિયોનો એ આકાશ એનો અવકાશ થયો. જેમ પંચભૂતનો અવકાશ અહંકાર તત્વ થયું, અહંકાર તત્વનો અવકાશ મહત્ત્વ થયું, મહત્ત્વનો પ્રધાન પુરુષ થયું, પ્રકૃતિ પુરુષ થયું, એનું પુરુષ થયું, અક્ષર બ્રહ્મ થયું અને એનું જે ધારણ કરનાર એવું ચિદાકાશ એનું અવકાશ થયો. તો અવકાશને વિશે આ ત્રણ શરીર પણ રહેલા છે, જેમ પૃથ્વી આદિ જે વિષય તત્વો પણ રહેલા છે એમાં શરીર પણ, કારણ કે આ શરીર છે એનાથી બન્યા છે, પંચભૂત આદિથી બન્યા છે, ત્રણ પ્રકારના અહંકારથી બન્યા છે. અને એવી રીતે જે અહંકારથી બનેલું જે તત્વ છે એવા ત્રણેય અહંકારથી જે માયાથી ઉત્પન્ન થયેલા છે એવા તમામ જે તત્વો છે એ પણ અવકાશની અંદર રહ્યા છે. આ કયા તત્વો? તો જળ તત્વો, અથવા તો જે સ્થૂળ સૂક્ષ્મ કારણ આદિ જે તત્વો જે માયા આદિથી જે નિર્માણિત થયા છે, ભૌતિક પદાર્થો જે થયા છે એવા તમામ પદાર્થો એ પણ અક્ષરધામ પોતાના અવકાશની અંદર એ અવકાશ એ બધાને ધારણ કરે છે એમ. અને આ બ્રહ્માંડ છે તે પણ આકાશને વિશે રહ્યું છે. જો જે મેં પૂર્વે વાત કરી એ મહારાજ પણ અહીંયા ભગવાન સ્વામિનારાયણે પણ એ વાત અહીંયા સમજાવી. મહારાજ કે આ તો પૃથ્વી, ચાર તત્વો, ત્રણ દેહ એટલું જ નહીં પણ એનાથી વિશેષ આ સમગ્ર બ્રહ્માંડ છે, એ બ્રહ્માંડ પણ આકાશને વિશે રહ્યું છે. અને આ તો હું એનાથી વિશેષ વાત કરું કે આકાશ એક બ્રહ્માંડ નહીં, આવા અનંત બ્રહ્માંડ તે અવકાશને વિશે રહેલા છે. અને જે બ્રહ્માંડનું કારણ જે પ્રકૃતિ ને પુરુષ તે પણ આકાશને વિશે રહેલું છે. જે મેં હમણાં વ્યાખ્યા બતાવી ને ત્રણ દેહ કેવી રીતે રહ્યા છે, તો ત્રણ દેહ જે છે તે શેનાથી ઉત્પન્ન થયા? તો જે સ્થૂળ સૂક્ષ્મ ને કારણ વગેરે દેહનું ઉત્પત્તિનું કારણ જો હોય તો એ ભૂત પંચવિષય ઇન્દ્રિયો અંતકરણ વગેરે જેનું અસ્તિત્વ એ ત્રણ પ્રકારના અહંકારથી ઉત્પન્ન થયા અને ત્રણ પ્રકારના અહંકાર એ મહત્ત્વથી થયા, મહત્ત્વ પ્રધાન પુરુષથી થયું, પ્રધાન પ્રકૃતિથી થયા, પ્રકૃતિ પુરુષથી થયા અને પુરુષ અક્ષર બ્રહ્મથી એની એનું ઉત્પત્તિ થઈ. માટે ભગવાન આગળ એ સમજાવે છે અને બ્રહ્માંડનું જે કારણ પ્રકૃતિ ને પુરુષ તે પણ અવકાશને વિશે રહેલા છે. એટલે અહીંયા આગળ એનાથી પણ મોટું છે. ત્રણ અહંકાર માટેનું અવકાશ શું છે? તો કે મહત્ત્વ. મહત્ત્વનું અવકાશ શું છે? તો કે પ્રધાન પુરુષ. પ્રધાન પુરુષનો અવકાશ શું છે? પ્રકૃતિ પુરુષ. એટલે આ બધા ક્યાંક ને ક્યાંક અવકાશમાં રહેલા છે, આકાશની અંદર ધારણ કરેલા છે. એટલે મહારાજ અહીંયા આગળ એ સમજાવે છે અને બ્રહ્માંડનું જે કારણ જે પ્રકૃતિ અને પુરુષ તે પણ આકાશને વિશે રહેલા છે. એટલે એનાથી પણ મોકું એને ધારણ કરનાર પણ કોઈ છે, એને પણ ધારણ કરનાર અવકાશ છે. એવો જે અવકાશ તે પ્રકૃતિ પુરુષ અને તેનું કાર્ય પિંડ બ્રહ્માંડ તે સર્વ માહી પણ વ્યાપ કરીને રહ્યો છે. એને ધારણ કરનાર પણ છે અને એની અંદર વ્યાપ્ત થઈને પણ રહ્યો છે. જે મેં હમણાં પૂર્વે આપણે સમજ્યા, જેમ પૃથ્વીની અંદર આકાશનું તત્વ કેવી રીતે બતાવ્યું, શરીરની અંદર આકાશનું તત્વ કેવી રીતે બતાવ્યું, તો બે રીતે આકાશ, એક ધારણ કરનાર સ્વરૂપ અને એક ભૌતિક સ્વરૂપ, એ ભૌતિક સ્વરૂપ એ અંદર વ્યાપ થઈને પણ રહેલું છે. અને મહારાજ અહીંયા આગળ સમજાવે છે કે એવા જે આકાશ, તે પ્રકૃતિ પુરુષ અને તેનું કાર્ય જે પિંડ બ્રહ્માંડ, એટલે આકાશ પ્રકૃતિ પુરુષની અંદર પણ આકાશનું તત્વ છે અને એનું જે રચના એવી પિંડ બ્રહ્માંડ, તે સર્વમાહી, એ સર્વ આદિ જે જે તત્વો પિંડ બ્રહ્માંડની પણ, જે આપણે જો એની આગળ વધીએ તો પિંડ બ્રહ્માંડની અંદર નિર્મિત જે પણ પદાર્થો દેખાય છે, તત્વો દેખાય છે એમાં પણ, અને હજુ એનાથી એક ડગલું આગળ આપણે વધીએ તો મહારાજે કીધું કે એ તત્વોના કોટીમ કોટાન કોટી જો ભાગ કરો તો એની અંદર પણ આકાશ તત્વનું અસ્તિત્વ છે. જેમ મહારાજે દ્રષ્ટાંત દીધું કે પૃથ્વીની રજ હોય એ રજમાં પણ આકાશ છે, અને રજની સાથે એ રજને કોટાન કોટી ભાગની અંદર જો વિભાજિત કરીએ તો એમાં પણ આકાશ રહેલું છે. એટલે મહારાજ અહીંયા કહે છે કે એવી રીતે સર્વની અંદર, આ એક દ્રષ્ટાંત પૃથ્વીનું એક દ્રષ્ટાંત છે, પણ જેમ પૃથ્વીની અંદર વ્યાપ કરીને આકાશ રહેલો છે, એના કોટીના કોટી અંશની અંદર આકાશ રહેલું છે, તેમ પિંડ બ્રહ્માંડમાં સર્વત્ર આકાશ વ્યાપીને રહેલું છે. આકાશ એ સમગ્ર પિંડ બ્રહ્માંડને અને બ્રહ્માંડોને ધારણ પણ કરે છે, એ પિંડ બ્રહ્માંડનો જે અવકાશ ગણાય એવા પ્રકૃતિ પુરુષને પણ એ ધારણ કરે છે, અને એ જ રીતે એની અંદર સર્વની અંદર એ વ્યાપીને તેની માહિતી, એનો આધાર થઈને બહાર પણ રહેલું છે અને તેની અંદર વ્યાપીને પણ રહેલું છે. અહીંયા આગળ સુધી મહારાજે બહુ સુંદર આપણને સમજાવવા પ્રયત્ન કર્યો છે. હું આશા રાખું છું કે બધાને ધીમે ધીમે ગળે ઉતરતું હશે, કારણ કે થોડો ગહન વિષય છે, પણ એને જો સરળતાથી સમજવા પ્રયત્ન કરીએ, થોડીક એની અંદર રુચિ રાખીને સમજીશું તો આ વસ્તુ આપણને સમજાશે. હું પણ બને એટલી સરળતા કરવાનો પ્રયત્ન કરું છું, પણ છતાંય ઘણી વખત બધાને અનુકૂળ થાય એવી ભાષાનો પ્રયોગ ન થતો હોય, પણ બને ત્યાં સુધી એને સરળ કરવા પ્રયત્ન કરું છું. આપણે પુનઃ એક વખત હું એટલે ધીમે રહીને રિપીટેડલી વાત સમજાવું છું કે દરેકને આ વાત ગળે ઉતરે, કંઈક સંશય હોય તો ટળે, અને એટલા માટે પુનઃ આપણે એક વખત આપણે જોઈએ. મહારાજે જે આકાશની વાત કરી, મહારાજે આકાશને અવકાશ બતાવ્યું, અને અવકાશનું પણ મહારાજે સ્વરૂપ બતાવ્યું જે દરેકને ધારણ કરે એને અવકાશ કહીએ. અને કેવું અવકાશ છે, તો શું શું ધારણ કરે, તો મહારાજે આગળ આપણને બતાવ્યું કે એ એટલું વિશાળ છે, વ્યાપક છે કે સર્વને ધારણ કરે છે. સર્વની અંદર અનંત બ્રહ્માંડો આવી ગયા, અને અનંત બ્રહ્માંડ નહીં પણ એ બ્રહ્માંડના કારણ એવા પ્રકૃતિ પુરુષ પણ એની અંદર સમાવેશ થઈ ગયો, એટલું સમગ્રને ધારણ કરે, એટલું વ્યાપક અને વિશાળ એને અવકાશ કીધો. એટલે આપણને બે વસ્તુ અહીંયા આગળ જોવા મળી, અને એની અંદર એક ધારણ કરનાર છે એટલે મહાકાશ કીધું, અને એ પાછું સૂક્ષ્મ રૂપે એની અંદર વ્યાપીને પણ રહ્યું છે દરેક તત્વમાં. દરેક તત્વ એટલે પ્રકૃતિની અંદર પણ આકાશ છે, પુરુષની અંદર પણ આકાશ છે, બ્રહ્માંડને તો ધારણ કરે છે એટલે બ્રહ્માંડની અંદર પણ આકાશ છે, બ્રહ્માંડ આ સૃષ્ટિને ધારણ કરે છે એટલે બ્રહ્માંડ પણ આકાશ તત્વ ધરાવે છે, સૃષ્ટિ આ જગતના જળ અચળ બધા તત્વોને ધારણ કરે છે એટલે પૃથ્વી આદિની અંદર પણ આકાશ રહેલું છે. અને મહારાજે એની વ્યાખ્યા કરતા કરતા ત્યાં સુધી મહારાજે બતાવ્યું કે એની અંદર રહેલી રજ હોય તો એ રજની અંદર પણ આકાશ છે, અને રજની સાથે સાથે એના કોટાન કોટી ભાગ કરીએ તો પણ એની અંદર આકાશ રહેલો છે. એટલે આકાશ દરેક જગ્યાએ રહેલું છે અને આકાશ દરેકને ધારણ કરે છે. એટલે આનો અર્થ એવો થયો કે બે પ્રકારના આકાશની આગળ મહારાજે વ્યાખ્યા કરી છે. એક આકાશ જેને ભૌતિક આકાશ કીધું, જે વ્યાપીને રહેલું છે એ ભૌતિક આકાશ છે, અને જે ધારણ કરીને રહેલું છે જેને મહાકાશ અથવા ચિદાકાશ એવો એનો અર્થ થાય. મહારાજે અહીંયા હવે એ શબ્દનો સ્પષ્ટીકરણ કર્યું. મહારાજ કે જે ધારણ કરીને રહ્યો છે એવો જે એ આકાશ જેને ચિદાકાશ કીધો, મહારાજ કહે છે તે આકાશ તે સુષુપ્તિને વિશે અથવા તો સમાધિને વિશે એ લીન થતો નથી. સુષુપ્તિ એટલે અવસ્થાને પહેલા સમજીએ કે જાગૃત અવસ્થા, એટલે તો આપણે સમજી શકીએ કે સભાન અવસ્થા, અને જ્યારે ઇન્દ્રિયો દ્વારા જીવાત્મા કર્મ કરે છે જાગૃત અવસ્થા, સભાન અવસ્થા અને ઇન્દ્રિયો દ્વારા કર્મશીલ અવસ્થા એને જાગૃત અવસ્થા કીધી. પણ સુષુપ્તિ અવસ્થા માટે આપણે વેદાંત આદિની અંદર, શાસ્ત્રોની અંદર અને એમાં યોગ શાસ્ત્રની અંદર એનો બહુ સુંદર અર્થ સમજાયો છે. સુષુપ્તિ એટલે જ્ઞાન શૂન્ય બ્રહ્મચેતન, એવો શબ્દ વાપર્યો છે જ્ઞાન શૂન્ય. જ્યારે જ્ઞાનની શૂન્ય હોય પણ બ્રહ્મની ચૈતન્ય છે, પણ જ્ઞાન નથી, શૂન્ય છે, એટલે સુષુપ્તિ છે. એટલે એવી સુષુપ્તિ અવસ્થા અને નિદ્રા અવસ્થા એટલે સ્વપ્ન અવસ્થા, એમ ત્રણ અવસ્થાની વ્યાખ્યાઓ આપણા શાસ્ત્રોની અંદર સમજાવી છે. અહીંયા આગળ મહારાજે પ્રયોગ કર્યો છે કે સુષુપ્તિ અવસ્થાને વિશે, એ સુષુપ્તિ અવસ્થા એટલે જે જ્ઞાન શૂન્ય બ્રહ્મચેતના જે છે, બાહ્ય ચેતના જે બ્રહ્મચેતના જે દેખાય છે, જ્ઞાન શૂન્ય છે એવી જે સુષુપ્તિ, એટલે પદાર્થની અસ્તિત્વનો અનુભવ હોવા છતાં પણ એની અંદર ઓતપ્રોત અથવા તો એની અંદર એનો મહિમા નથી, એટલે જ્ઞાન શૂન્ય છે, એને શું કરવું એનું ભાન નથી અથવા તો એની વિવેક નથી, એટલે એનો એ લાભ લઈ શકતા નથી, એનો એ ફળની શ્રુતિનો અનુભવ કરી શકતા નથી, એવી જે સુષુપ્તિ અવસ્થા. એટલે અહીંયા આગળ મહારાજ કે સુષુપ્તિ અવસ્થા અને સમાધિ અવસ્થાને વિશે એ લીન થતો નથી. કયો આકાશ? આપણે સમજીએ, આગળ પૂર્વે સમજીએ આપણે કે જે ચિદાકાશ છે, જે ધારણ કરનાર આકાશ છે, એ આકાશ તે સુષુપ્તિ અવસ્થાને વિશે અથવા સમાધિ અવસ્થાને લીન થતો નથી. એટલે અહીંયા આગળ આપણને પ્રશ્ન એવો હતો, માહેશ્વર ભટ્ટનો પ્રશ્ન એવો હતો કે સમાધિને વિશે સર્વલીન થાય છે, પણ આકાશ કેવી રીતે લીન થાય? એ પ્રશ્નનો ઉત્તર મહારાજે સમજાવતા પહેલા આકાશનું સ્વરૂપ બતાવ્યું કે આકાશને તમે શું સમજો છો. તો આકાશ એટલે અવકાશ, અને અવકાશ એટલે જે ધારણ કરે, જેની અંદર ધારણ થાય એને અવકાશ કહીએ. અને અવકાશ પણ અલગ અલગ બતાવ્યા મહારાજ કે જેમ પૃથ્વીને માટે એ આકાશ એ તત્વ, આકાશ જે તત્વ છે, જે ભૌતિક તત્વ આકાશ છે, એ એને ધારણ કરે છે, માટે એનું આકાશ તત્વ થયું. આકાશ છે એ આદિ જે પંચભૂત, એને ધારણ અહંકાર આદિ તત્વ કરે છે, માટે એનું આકાશ થયું. અને એ અહંકાર આદિ તત્વ છે એને એને પ્રધાન પુરુષ ધારણ કરે છે, માટે એને અવકાશ થયું. પ્રધાન પુરુષ એ પ્રકૃતિ અને પુરુષ થકી ઉત્પન્ન થયા છે, માટે એનો અવકાશ થયું. અને એવો જે પ્રકૃતિ પુરુષ એ અક્ષર બ્રહ્મ એને ધારણ કરે છે, માટે અક્ષર બ્રહ્મ એનો અવકાશ થયો. અને અક્ષર બ્રહ્મ એટલે એ જે ચિદાકાશ છે, જે સર્વને ધારણ કરે છે. અહીંયા મહારાજે કીધું કે પ્રકૃતિ પુરુષ અને એ પ્રકૃતિ પુરુષના કાર્ય એવા જે પિંડ બ્રહ્માંડ, તે સર્વમાહી અને સર્વને ધારણ આધાર એ બંને રૂપે રહેલો છે, એવો આકાશનું સ્વરૂપ છે. એટલે એવું જે આકાશનું સર્વની અંદર જે માહી રહેલો છે, માહી એટલે વ્યાપક થઈને જે રહેલો છે, એ ભૌતિક આકાશ છે. અને જે સર્વને ધારણ કરે છે, બહાર પણ રહ્યો છે, બહાર એટલે એનું ધારણ કરીને જે રહેલો છે, એવો જે આકાશ, એ આકાશ એ ચિદાકાશ, મહાઆકાશ જેને કહેવામાં આવે છે, એવો મહાકાશ એની અંદર વ્યાપ થઈને એ રહેલો છે. એવો જે આકાશ તે સુષુપ્તિને વિશે લીન થતો નથી. અને જે કોઈ કહેશે, હવે મહારાજ એનો સંક્ષેપ પહેલો તો ઉત્તર આપ્યો કે આકાશ લીન થાય છે, તો મહારાજ કે આકાશ લીન થતો નથી. પણ કયો આકાશ લીન નથી થતો? તો એ ચિદાકાશ, મહાકાશ, મહાઆકાશ જેને શાસ્ત્રોએ વ્યાખ્યા કરી છે, જે સર્વને ધારણ કરે છે, એ લીન થતો નથી. એ વસ્તુ અહીંયા મહારાજ સમજાવે છે. મહારાજ કહે છે, અને કોઈ કહેશે જે આકાશ આદિ પંચભૂત તો તમો ગુણથી ઉપજ્યા છે, તો તે આકાશ પુરુષ અને પ્રકૃતિનો આધાર કેમ કહેવાય? જો પ્રશ્ન આવ્યો, આપણે કીધું ને કે ત્રણ ગુણ અહંકારથી ઉત્પન્ન થયેલા પંચભૂત, એ પંચભૂત ત્રણ ગુણથી અલંકૃત છે, એનાથી ઉત્પન્ન થયા છે, અને એની અંદર અહંકાર પણ આવેલો છે, તો એવા જે તમો ગુણ આદિથી ઉપજ્યો એવો જે આકાશ, તેનો સર્વનો એ વ્યાપક સર્વનો આધાર પણ કેમ કહેવાય, અને સર્વમાં વ્યાપક પણ એમ કેમ કહેવાય? એટલે શંકા કરી. એટલે જો પુનઃ પાછું અહીંયા સ્પષ્ટીકરણ મહારાજે કર્યું કે ઉભારો, હજુ પણ તમે બરાબર સમજ્યા નથી. તમો ગુણથી જે ઉત્પન્ન થયો છે એ એટલો જ આકાશ નથી. મહારાજે પૂર્વે કેટલું સરસ સમજાવ્યું, પણ તો આ શંકા રહી ગઈ. એટલે શંકા રહી જાય એટલે મહારાજે સ્વયં આ શંકા પણ પોતે કરી. આ શંકા કોઈએ સભામાંથી નથી કરી, મહારાજે જ આ શંકાનું સમાધાન કર્યું સ્વયં જ. મહારાજ કે તમે, અને કોઈ કહેશે, મહારાજ કે જો અમારો આટલો તર્ક સાંભળશે એટલે તરત કોઈ કહેશે કે આકાશ છે એ તો પંચભૂતમાં આવેલો છે, અને પંચભૂત છે એ અહંકારથી ઉત્પન્ન થયો છે, ત્રણ ગુણથી ઉત્પન્ન થયો છે, રજ સત અને તમો ગુણ એની અંદર રહેલા છે અહંકારની અંદર, તો તમો ગુણ આદિથી ઉપજ્યો એવો જે આકાશ છે તે પ્રકૃતિનો અને પુરુષનો આધાર કેમ કહે? કારણ કે એનાથી પર છે પ્રકૃતિ, તો અહંકારથી પર પ્રકૃતિ પુરુષ છે, તો એનો આધાર કઈ રીતે આકાશને ગણાય? કારણ કે એના થકી ઉત્પત્તિ છે. એટલે જો સમજાય કે જેના થકી જેની ઉત્પત્તિ છે, હું એક વ્યાખ્યા, કદાચ મારા શબ્દો અન્યાર્થ લાગે તો મને દરગુજર કરશું, પણ હું કહું કે પુત્ર પિતા, પિતાથી પુત્રની ઉત્પત્તિ બતાવી. હવે પુત્રથી પિતાની ઉત્પત્તિ કઈ રીતે બતાવાય? પિતા પુત્ર છે એનું કારણ પિતા છે, પિતાના કારણે પુત્રની જન્મ થયો, પણ પુત્ર છે એ પિતાનું કારણ કઈ રીતે થઈ શકે? એ મનમાં શંકા થાય ને કે એની ઉત્પત્તિ જ પિતા થકી છે, એમ અહીંયા એમ શાસ્ત્રની અંદર શંકા થાય કે આકાશ તત્વ જે આપણે જોઈએ છીએ, આપણે જે નરી આંખે જોઈએ છીએ, એ આકાશ તત્વને આપણે આકાશ જો સમજતા હોઈએ, તો એ આકાશ તત્વની ઉત્પત્તિ તો તમોગુણ આદિ અહંકારથી છે, તો કારણ કે એનાથી જ પંચભૂત બન્યા છે. અને પ્રકૃતિ પુરુષ છે એ તો તમો ગુણ આદિ અહંકારનું પણ કારણ છે, કારણ કે અહંકાર પ્રધાન પુરુષથી બન્યા અને પ્રધાન પુરુષ પ્રકૃતિ પુરુષથી બન્યા છે, તો એનું કારણ છે. તો એ આકાશ તત્વ જે તમો ગુણથી ઉત્પન્ન થયા છે તે પ્રકૃતિ અને પુરુષનો આધાર કેમ થાય અને સર્વમાં વ્યાપક પણ કેમ કહેવાય, ત્યારે એનો ઉત્તર પણ મહારાજ કે ઉભારો એવી શંકા ન કરશો. મહારાજ એનો ઉત્તર સમજાવે છે. મહારાજ કે થોડી ધીરજ રાખો, જે પૂર્વે અમે સમજાયું કે આકાશ કેવી રીતે સર્વનો વ્યાપ છે, તો અમે સ્પષ્ટપણે સમજાયું છે કે પ્રકૃતિ પુરુષ અને પ્રકૃતિ પુરુષની જે કાર્ય એવું જે બ્રહ્માંડ, અને બ્રહ્માંડની અંદર આ ત્રણેય ગુણ અહંકાર વગેરે ત્રણમાંનો સમાવેશ થઈ ગયો. કારણ કે બ્રહ્માંડ જયારે પિંડ બ્રહ્માંડ શબ્દ વાપર્યો હોય ત્યારે એની અંદર બધા તત્વો આવી ગયા છે, એટલે એની અંદર અહંકાર તત્વ પણ આવી ગયો, એની અંદર પંચભૂત પણ આવી ગયા, એની અંદર અંતઃકરણ પણ આવી ગયું, મન પણ આવી ગયું, તમામ તત્વો એની અંદર આવી ગયા. તો એવી રીતે બ્રહ્માંડ જયારે એની અંદર મહારાજ કે એનું ધારક પણ આકાશ રહેલું છે અને આકાશ એમાં વ્યાપીને રહેલું છે. હવે એ સંદર્ભની અંદર મહારાજ અહીંયા આગળ આપણને ઉત્તર સમજાવે છે. મહારાજ કે આકાશ આદિ જે પંચભૂત છે તે તો તમો ગુણથી ઉપજ્યા છે, તો તે આકાશ પુરુષ અને પ્રકૃતિનો આધાર કેમ કહેવાય અને તે સર્વમાં વ્યાપક પણ કેમ કહેવાય, એનો ઉત્તર મહારાજ કે છે. અમે કહીએ છીએ ધીરજ રાખીને સમજો સાંભળો. હા, તો મહારાજ કે છે પ્રકૃતિથી પ્રકૃતિમાંથી જો અવકાશ રૂપ આકાશ ન હોય તો જેમ પૃથ્વીમાંથી ફળ પુષ્પ આદિ બહાર નીસરે છે, તેમ જેમ ગાયમાંથી પેટમાંથી વાછડું બહાર નીસરે છે, તેમ પ્રકૃતિમાંથી મહતત્વ નીસરે છે. નીસરે કેમ? જો હમણાં આપણે એક વ્યાખ્યા સમજ્યા કે શરીરની અંદર આકાશ તત્વ રહેલું છે, એ આકાશ તત્વ મન રૂપી રહેલું છે, અને મહારાજ એ જ વસ્તુ બતાવે છે કે જ્યાં જે ધારણ કરે એને અવકાશ કીધો. તો જેમ વૃક્ષમાંથી ફળ નીકળે છે તો વૃક્ષની અંદર એ કોષાઓના સ્વરૂપની અંદર એ આકાશ તત્વ રહેલું છે, જેના પરિણામ સ્વરૂપે ફળ નીકળે છે. માતાના ગર્ભની અંદર પશુ પક્ષની અંદર પણ આકાશ તત્વ રહેલું છે, અને આકાશ તત્વ છે તો ગર્ભ ધારણ થાય છે અને ધારણ થયેલું ગર્ભ બહાર આવે છે, એનો એ ભાગ થયો, અને એની અંદર પણ પાછું આકાશ તત્વ વ્યાપીને તો રહેલું જ છે એ શરીરની અંદર પણ. એટલે મહારાજ એમ કે છે કે જેમ એ આપણે જોઈ શકીએ છીએ, એ અવકાશ આકાશ તત્વ હતું તો એની અંદર ફળ ધારણ થયું, અને ફળ ધારણ થયું તો એમાંથી બહાર નીકળ્યું જે આપણને દેખાણું, એમ જે પ્રકૃતિ પુરુષ છે, પ્રકૃતિ છે, જે પંચભૂત છે, એ મહતત્વમાંથી ઉત્પન્ન થયું છે, અને મહતત્વમાં જો આકાશ તત્વ ન હોય તો એ મહતત્વ એનું એ પોતાના જે પ્રકૃતિની અંદર જે રહેલા જે તત્વો છે, એ જે 24 તત્વો છે એમાં મન અહંકાર બુદ્ધિ વગેરે છે, એની ઉત્પત્તિ કઈ રીતે થઈ શકે? કારણ કે ઉત્પત્તિ થવા માટે આકાશ તત્વનું હોવું જરૂરી છે. આકાશ તત્વ છે તો ધારણ થશે. આકાશ તત્વ નહીં હોય, અવકાશ નહીં હોય તો ધારણ ક્યાં કરશો? તમારા પેટમાં આપણે કહીએ છીએ ને પેટમાં જગ્યા નથી, જમવા બેસાડીએ ત્યારે કે હવે પેટમાં જગ્યા નથી, અવકાશ નથી, તો ધારણ ક્યાં કરશો? ધારણ થાય છે એનો મતલબ કે અવકાશ છે, અવકાશ છે તો ધારણ થશે. એમ મહારાજ આ દ્રષ્ટાંત જોજો, આ શબ્દોને જડતાથી ન પકડશો, આ સમજવા માટે સરળ કરવા માટે આ શબ્દોનો હું પ્રયોગ કરું છું, એટલે મહેરબાની કરીને જડતાથી ન પકડશો, પણ આ વાતને સમજી શકાય કે અવકાશ છે તો ધારણ થાય છે. એમ મહતત્વ જો ધારણ થતું હોય તો એ મહતત્વ જો ધારણ કરતું હોય, 24 તત્વોની ઉત્પત્તિ કરતું હોય તો એને ધારણ કરવાની પણ એનામાં ક્ષમતા છે, અને ક્ષમતા છે એ એનો અવકાશ પણ છે, આકાશનો ભાગ એમાં છે, માટે એ ધારણ કરી શકાય છે. આપણે તો ચિદાકાશ સુધી પહોંચવાનું છે, આ તો બહુ હજુ નાનું ભૌતિક આકાશની વાત થઈ. મહારાજે અહીંયા આગળ એ વાત સમજાવવા માંગે છે કે જે ધારણ કરવાનું તત્વ છે, શરીરની અંદર રહેલું ભૌતિક આકાશ છે, મન છે ને ભૌતિક સ્વરૂપ છે, અને એ જે એમ શરીરના જે અન્ય અવયવો છે એ પણ ભૌતિક રૂપે રહેલા છે, પણ એ રહેલા છે માટે એનું અસ્તિત્વ દેખાય છે અને એને ધારણ કરનાર એવા. તો પ્રકૃતિ પ્રધાન પુરુષ આદિ જે પુરુષ છે એ મહતત્વની ઉત્પત્તિનું કારણ છે, તો એનું કારણ છે, માટે આકાશ તત્વ એમાં છે તો એનું કારણ મહતત્વ આપણને દેખાય. અહીંયા ભગવાન સ્વામિનારાયણ એ વાતને આપણને ભગવાને પોતાની શબ્દોની અંદર એમ સમજાવ્યું. મહારાજ કહે છે કે આકાશ આદિ જે પંચભૂત તે તો તમોગુણથી ઉપજ્યા છે, તો તે આકાશ એ પુરુષ અને પ્રકૃતિનો આધાર કેમ કહેવાય અને તે સર્વના વ્યાપકમાં કેમ કહેવાય? તો એનો ઉત્તર મહારાજ કહે છે એ છે, જે પ્રકૃતિમાં જો આકાશ સ્વરૂપ આકાશ ન હોય તો જેમ વૃક્ષમાંથી ફળ પુષ્પ બહાર નીકળે છે, એનો અર્થ અહીંયા દ્રષ્ટાંત મહારાજે આપ્યું કે વૃક્ષ એ આકાશ તત્વથી હોવાથી એમાંથી ફળ પુષ્પ નીકળે છે, આકાશ તત્વ વૃક્ષમાં રહેલું છે, જે મેં કીધું કોશિકાઓ એની અંદર એ રહેલું છે આકાશ તત્વ, જે ફળના સ્વરૂપની અંદર બહાર એક ઉત્પત્તિનું કારણ બને છે, એને ધારણ કર્યું છે ત્યાં સુધી, જ્યાં સુધી બહાર ફળ નથી નીકળ્યું ત્યાં સુધી ફળ ક્યાં છે? તો એ કોશિકાઓની અંદર રહેલું છે. અને કેવા રૂપે રહેલું છે? આકાશ એને ધારણ કરીને રહ્યું છે. એટલે જેમ વૃક્ષની અંદરથી ઉત્પત્તિ થાય છે તો એમ કહેવાય કે વૃક્ષ એ ફળનું આકાશ છે. એમ મહારાજ અહીંયા બીજું દ્રષ્ટાંત સમજાયું કે ગાયના પેટમાંથી વાછડું બહાર નીસળે છે. જેમ ગાયના પેટમાંથી વાછડું નીસર્યું એ દેખાણું, પણ એ વાછડું હતું ક્યાં, ધારણ ક્યાં થયું હતું? તો કે ગાયના પેટમાં ક્યાં થયું હતું? તો કે આકાશ તત્વની અંદર. તો જેમ ગાયની અંદર એ આકાશ તત્વ રહેલું છે તો એમાંથી ફળની ઉત્પત્તિ થાય છે, તો એમાં એમાં વ્યાપક આકાશ પણ દેખાય છે. એમ મહારાજ કહે છે પ્રકૃતિમાંથી મહતત્વ નિસરે છે. તો એ કેમ નિસરે? તો જો મહતત્વને ઉત્પત્તિ દેખાય છે ક્યાંથી? તો કે પ્રકૃતિમાંથી, પુરુષમાંથી. તો એ પ્રકૃતિની અંદર, જો પુરુષની અંદર મહતત્વ ધારણ રહેલું છે તો ક્યાં રહેલું છે? તો એ કે આકાશ તત્વ એને ધારણ કરે છે. એ જે ધારણ કરનાર તત્વ છે એ જ આકાશનું ભૌતિક સ્વરૂપ છે. અને એવી રીતે આકાશ તત્વ એની અંદર વ્યાપક થઈને પણ રહ્યું છે. અને એ હવે પ્રકૃતિ પુરુષને જે ધારણ કરે છે ને એ કયું આકાશ? તો એ કે મહાકાશ, ચિદાકાશ. સમજાય છે? બહુ આકાશ આકાશ થાય છે. હા, પણ જરાક આ વસ્તુને સમજો. મારા દ્રષ્ટાંત બહુ સરળતા કરવા ભગવાને પ્રયત્ન કર્યો છે કે જેમ વૃક્ષમાંથી ફળ ફળ પુષ્પ આદિ બહાર આવે છે, તો એ જેમ ગાયમાંના પેટમાંથી વાછડું બહાર નીકળે છે ને આપણે જોઈએ છીએ, તો એ ફળ, એ ફૂલ, એ વૃક્ષની અંદર એ તત્વ એને ધારણ કરેલું હતું. અને કેવા સ્વરૂપના, કયા શક્તિએ કરીને? તો આકાશ તત્વે કરીને એ વૃક્ષે એ તત્વને ધારણ કર્યા હતા, જે તત્વ આપણને ફળના રૂપમાં દેખાણું. જેમ ગાયને, ગાયે વાછડાને ધારણ કર્યું છે કયા તત્વના આધારે? તો આકાશ તત્વને આધારે. અને એ ફળ સ્વરૂપે આપણને વાછડા સ્વરૂપે દેખાય છે. એમ મહતત્વએ પણ પ્રકૃતિ અને પ્રકૃતિએ મહતત્વને ધારણ કરેલું છે. કયા સ્વરૂપે, કયા તત્વે કરીને? તો આકાશ તત્વે કરીને. અને એ આકાશ તત્વના ધારણ કરેલા ફળ સ્વરૂપે આપણને મહતત્વ દેખાય છે. માટે પ્રકૃતિને વિશે પણ આકાશ રહ્યો છે. એટલે અહીંયા મહારાજે વ્યાપકપણાનો પહેલા ઉત્તર કર્યો. મહારાજે બે પ્રશ્ન હતા ને કે આકાશ એ પંચભૂતથી ઉત્પન્ન થાય છે, આ એ તેનો આધાર કેમ કહેવાય? પ્રકૃતિનો આધાર આકાશ કેમ કહેવાય? એક પ્રશ્ન એ છે. અને બીજો, એ સર્વમાં વ્યાપક કેમ કહેવાય? બીજો પ્રશ્ન એ છે. બે પ્રશ્ન મહારાજે અહીંયા આગળ શંકા બતાવી. એમાં મહારાજે પ્રથમ એ વ્યાપકપણાનો અહીંયા આગળ અને અસ્તિત્વનો સમન્વય કર્યો અને અહીંયા આગળ ઉત્તર કર્યો. મહારાજ કે જેમ વૃક્ષની માંથી ફળ નીકળે છે તો વૃક્ષમાં આકાશ છે, તેમ ગાયમાંથી વાછડું નીકળે છે તો ગાયમાં પણ આકાશ તત્વ રહેલો છે, તેમ પ્રકૃતિમાંથી મહતત્વ નિસરે છે. તો એ પ્રકૃતિને વિશે પણ આકાશ તત્વ વ્યાપીને રહ્યો છે. અને મહતત્વમાંથી અહંકાર નિસરે છે, માટે મહતત્વ પણ માં પણ આકાશ રહ્યો છે. મેં હમણાં તમને થોડી વાર પહેલા એક દ્રષ્ટાંત આપ્યું હતું, જો યાદ કરીએ તો. શરીર માટે ઘર એનું આકાશ છે, ઘર માટે ગામ એનું આકાશ છે, ગામ માટે એ શહેર અથવા તો વિસ્તાર એ પૃથ્વી એનો આકાશ છે, એ પૃથ્વીને દેશ એનો આકાશ છે, દેશ માટે એનું પૃથ્વી આકાશ છે. એમ આકાશ તત્વનું મહત્તા એની વધતી ગઈ, એટલે જ્યાં જેને ધારણ કર્યું એટલા પૂરતું એનું આકાશ થયું. એ જ મહારાજ અહીંયા આગળ સમજાવે છે કે પ્રકૃતિને વિશે આકાશ રહ્યો છે. અને મહતત્વમાંથી અહંકાર નિસરે છે, માટે મહતત્વમાં પણ આકાશ રહ્યો છે. કારણ કે મહતત્વમાં જો આકાશનું અસ્તિત્વ ન હોય તો આનો અહંકાર ધારણ ક્યાં હતો? અહંકારને ધારણ તો કર્યો હતો ને, એ અહંકારને ધારણ કરવાનું જે તત્વ છે એ આકાશ તત્વ મહતત્વની અંદર રહેલું છે, જેને અહંકાર ધારણ કરેલો છે. હવે મહારાજ આગળ સમજાવે છે, એ અહંકારમાંથી ત્રણ ગુણ નિસરે છે. એ ત્રણ ગુણને ધારણ અહંકારે કરેલા છે, અને અહંકારે એ એનો માટે આકાશ થયો. કોણા માટે? ત્રણ ગુણ. તો જો અહંકારની અંદર આકાશ તત્વ ન હોય તો અહંકારમાંથી ત્રણ ગુણ શા માટે અહંકાર નીકળે? માટે અહંકારમાંથી ત્રણ ગુણ નીસરે છે, માટે અહંકારને વિશે પણ આકાશ રહ્યો છે. અને એ જ રીતે જે અહંકાર ઉત્પન્ન થયો, એ અહંકાર અને તમોગુણમાંથી આકાશ આદિ જે પંચભૂત નીસરે છે, તે માટે તમોગુણને વિશે પણ આકાશ રહ્યો છે. અહંકારને વિશે મહારાજ કહે છે, અહંકારની અંદર ત્રણ ગુણ રહ્યા, સત્વ, રજ અને તમ, એ ત્રણ ગુણ રહ્યા છે. તેને પણ એમાંથી જે તત્વ નીકળે છે, પંચભૂત ઉત્પન્ન થયા, તો એ પણ પંચભૂતને ધારણ કરે છે, માટે એ તમોગુણની અંદર પણ આકાશ તત્વ રહ્યો છે. આકાશ તત્વની વ્યાપકતા અહીંયા મહારાજે બતાવી. અને તે તમોગુણથી માંથી જે આકાશ નીકળ્યો, હવે તમોગુણમાંથી જે પંચભૂતરૂપી જે આકાશ નીસરે છે, તે તો તમોગુણે યુક્ત કાર્યનું કાર્ય છે, માટે વિકારવાન છે અને ભૌતિક છે. એ વિકારવાન આકાશ જે બતાવ્યું એટલે આપણે જે સૃષ્ટિની અંદર આકાશ જોઈએ છે ને આ ભૌતિક આકાશ છે, પણ અહીંયા આગળ મહારાજે કીધું અને એ સર્વનો આધાર જે આકાશ છે તે તો નિર્વિકાર છે, અનાદિ છે, એવો જે સર્વાધાર આકાશ છે તેને આકાશને બ્રહ્મ કહીએ, ચિદાકાશ કહીએ. તો આ વાત મહારાજ અહીંયા આવીને સ્પષ્ટ કરી. મહારાજ કે આ વ્યાપક રહેલો અંદર ભૌતિક રૂપે જે રહેલો આકાશ છે એ આકાશ ભૌતિક છે, અને કેવો આકાશ છે તો વિકારવાન છે. કેવો વિકાર? તો નાશ થવાને પાત્ર છે, પરિવર્તનને પાત્ર છે. છ પ્રકારના વિકારો બતાવ્યા છે, ઘટવા બળવાથી લઈને અલગ અલગ પ્રકારના એની અંદર દોષ રહેવા સમાયેલા, એ સમાવા એને યોગ્ય સમા દોષ રહે પાત્ર છે એટલે વિકારવાન છે. મહારાજે શબ્દ વાપર્યો. કયો આકાશ વિકારવાન છે? જે તમો ગુણથી ઉત્પન્ન થયું એ આકાશ વિકારવાન છે. બરાબર? એટલે જે શરીરની અંદર આપણે કહીએ ને શરીરની અંદર વાયુનો વિકાર થયો છે, આપણે કહીએ છીએ કોઈ વખત વૈદ્યને ત્યાં કે ડોક્ટરને ત્યાં થાઓ જાઓ ને તો આપણે શબ્દો સાંભળ્યા છે, શરીરની અંદર વાયુનો પ્રકોપ થયો છે, વાયુનો વિકાર થયો છે, આપણે કહીએ છીએ ને. કે કેવો વિકાર છે? શરીરની અંદર જ્યારે તજો ગરમી વધી ગઈ હોય, એસિડિટી આપણે કહીએ છીએ. શું છે એસિડિટી? એ તજો ગરમીનો વિકાર છે, અગ્નિનો વિકાર છે. પણ આ બધા કયા અગ્નિ છે, કયા વાયુ છે, કયો આકાશ છે? મનની અંદર આપણે કહીએ છીએ વિકાર થયો છે. મન આકાશનું અસ્તિત્વ પ્રતિનિધિત્વ છે અથવા તો તત્વ છે. આપણે કહીએ છીએ કે એના મનમાં વિકાર છે, તો મન મન કયું તત્વ, કયું આકાશ થયું? કારણ કે મન એ આકાશનું તત્વ છે અને મન એ વિકારવાન છે, માટે કયું આકાશ થયું? એ ભૌતિક આકાશ થયું. એ ભૌતિક આકાશ આકાશ ખરું, પણ આકાશના બે સ્વરૂપ બતાવ્યા. જે વ્યાપ થઈને રહ્યું એ ભૌતિકપણું બતાવ્યું, અને જે વ્યાપ થઈને એમાંથી જે ઉત્પન્ન થયું એ પણ ભૌતિક રહ્યું. અને એ ભૌતિક આકાશ કેવું છે? તો મહારાજ કે તમો ગુણમાંથી જે આકાશ નિસરે છે તે આકાશ તો તમો ગુણનું કાર્ય છે, એટલે ભૌતિક છે, અને તે વિકારવાન છે, તે વિકારવાન છે. અને સર્વનો જે આધાર એવું જે આકાશ છે તે તો નિર્વિકાર છે, અનાદિ છે. અને સર્વ અને એવો જે સર્વાધાર જે આકાશ, તે આકાશને બ્રહ્મ કહીએ. નિર્વિકાર છે, ધારણ કરે છે, એટલે અવકાશ ખરું, એ આકાશ ખરું, પણ એ આકાશ ચિદાકાશ છે અને નિર્વિકાર છે, એ બ્રહ્મ છે. અને એ આકાશને વિશે પુરુષ ને પ્રકૃતિ તે સંકોચ અને અવસ્થા અને વિકાસની અવસ્થાને પામે છે. તે કેવી રીતે? હવે મહારાજ કે ચિદાકાશને સમજો, પૃથ્વી આદિ જે આ પંચભૂતના આકાશ છે એની વ્યાખ્યા મહારાજે સમજાવી. તમો ગુણથી ઉત્પન્ન છે, વિકારવાન છે, નાશ આદિ એનો વિકાર થઈ શકે છે, પણ જે સર્વને ધારણ કરનાર આકાશ છે એ બ્રહ્મ છે, એ ચિદાકાશ છે. મહાઆકાશ શાસ્ત્રો એને સંબોધન કરેલું છે. હવે મહારાજ કે છે એ મહાઆકાશને વિશે જે પ્રકૃતિ રહેલી છે, પ્રકૃતિ પુરુષ એનો વિલયને સંક્ષે એની અંદર જે વિકાર બતાવ્યો ને, વિકારની અંદર ઉત્પત્તિ પણ બતાવી, વિનાશ પણ બતાવ્યો, વિસ્તૃતિ પણ બતાવી, સંકોચ પણ બતાવ્યું, આ બધા એના વિકારો બતાવ્યા છે શાસ્ત્રની અંદર. તો એવા જે વિકારો છે એ વિકારો કેવી રીતે એની અંદર અસ્તિત્વ થાય છે? તો જ્યારે પુરુષ પ્રકૃતિ સામું જુએ ત્યારે જેમ સ્ત્રી પુરુષ થકી સંતાનની ઉત્પત્તિ થાય, તેમ પુરુષ જે પતિ ને પ્રકૃતિ તે સ્ત્રી, તેવી રીતે તે થકી મહત્વ અધિક સંતાનોની ઉત્પત્તિ થાય છે. અહીંયા મહારાજ બહુ લૌકિક દ્રષ્ટાંત જીવાત્માને સરળ ભાષામાં સમજાઈ શકે એટલે અહીંયા મહારાજે સ્ત્રી અને પુરુષનું દ્રષ્ટાંત અહીંયા મહારાજે સમજાવ્યું છે. ભગવાન કહે છે જેમ પ્રકૃતિના નિયમ અનુસાર સ્ત્રી અને પુરુષ થકી સંતાનની ઉત્પત્તિ થાય છે, એ જ રીતે પ્રકૃતિ અને પુરુષ એના મેળાપથી એની અંદર પુરુષ રૂપી જે પુરુષ અને સ્ત્રી રૂપી પ્રકૃતિ, એ પ્રકૃતિ થકી જ્યારે પુરુષ અને એના મહત્વ આદિક જે તત્વો છે તેના સંતાન રૂપે એટલે કે એના ફળ સ્વરૂપે એના માધ્યમથી એની ઉત્પત્તિ થાય છે. એવી રીતે જે પ્રકૃતિ તે 24 તત્વ રૂપે જે પિંડ બ્રહ્માંડ રૂપે થાય છે તે પ્રકૃતિનો વિકાસ અવસ્થા છે. મહારાજે બહુ સુંદર વાત સમજાવી. કેવી રીતે? તો કે પ્રકૃતિ દ્વારા, પ્રકૃતિ એ સ્ત્રીનું અહીંયા આગળ દ્રષ્ટાંત દેવામાં આવ્યું છે, અને જેમ સ્ત્રીમાંથી બાળકનો પ્રાગટ્ય અથવા તો જન્મ થાય, એમ પ્રકૃતિની અંદરથી આ જે 24 તત્વ રૂપી જે પિંડ બ્રહ્માંડ એની અંદર તો વિકાસ થાય છે.
એ પ્રકૃતિનો વિકાસ અવસ્થા થઈ, એ પ્રકૃતિનું એક્સટેન્શન થયું. પ્રકૃતિએ પોતાના સ્વરૂપની અંદરથી પોતામાંથી એક આવા 24 તત્વો પૈકી પિંડ બ્રહ્માંડની રચના કરી અને એમાં એનું એક્સટેન્શન થયું. એ રીતે એ પ્રકૃતિના માધ્યમથી કરી પિંડ બ્રહ્માંડ રૂપે પ્રકૃતિની વિકાસ થયો, પ્રકૃતિ એની અંદર વિકસી. અને જેટલા પ્રકૃતિના કાર્ય છે તેને વિશે પુરુષ પોતાની શક્તિએ કરીને એ વ્યાપકપણે રહે છે તે પુરુષનો વિકાસ અવસ્થા થઈ. જે પ્રકૃતિએ સૃષ્ટિની નિર્માણ કરી, એ સૃષ્ટિના નિર્માણની અંદર એટલે કે જે પ્રકૃતિનો જે વિકાસ બતાવ્યો, એ પ્રકૃતિ વિકાસાત્મક જે ભાવનાથી જે સૃષ્ટિની રચના પિંડ બ્રહ્માંડની 24 તત્વોની જે રચના થઈ, એ 24 તત્વની અંદર જે પોતે શક્તિરૂપે સંચારીને વ્યાપકપણે જે રહ્યો છે એ પુરુષની વિકાસ અવસ્થાથી, એટલે પુરુષનો ભાગ પણ એની અંદર આવ્યો કે એની અંદર શક્તિરૂપે સંચાર થઈને રહ્યો છે. આ સમગ્ર તત્વની અંદર પુરુષનો જે ભાવ છે એ શક્તિરૂપે અહીંયા બતાવ્યો છે. અને જ્યારે કાળે કરીને પ્રકૃતિનું કાર્ય સર્વ નાશ પામી જાય, વાલા ભક્તો જ્યારે પ્રલય અવસ્થા આવે, આપણે પ્રલયની વ્યાખ્યા પૂર્વે વચનામૃતની અંદર જોયા છે, આત્યંતિક પ્રલય, નૈમિત્તિક પ્રલય વગેરે પ્રલયની વ્યાખ્યા આપણે સમજ્યા છીએ. તો એવી રીતે જ્યારે પ્રલય થાય ત્યારે એ ભૌતિક પ્રલય હોય કે જ્યારે એ પ્રલય હોય ત્યારે દરેક પ્રલયની અંદર અલગ અલગ અવસ્થા નિર્માણ થાય છે. અહીંયા મહારાજ અહીંયા વચનામૃતની અંદર એમ સમજાવે છે કે જ્યારે પ્રકૃતિનું કાર્ય, અને એ જ જ્યારે પ્રકૃતિનું કાર્ય તે સર્વે નાશ પામી જાય, એટલે જે પ્રાકૃતિક પ્રલયની અહીંયા આગળ વાત થઈ, કારણ કે પ્રકૃતિના સર્વે કાર્ય નાશ પામે છે, એટલે જ્યારે પ્રાકૃતિક પ્રલય જ્યારે થાય છે ત્યારે પ્રાકૃતિક પ્રલયની અંદર સર્વ નાશ પામી જાય છે, ત્યારે એ પ્રકૃતિનો અને પ્રકૃતિ પોતે પણ, એ સર્વ પ્રકૃતિ એ પુરુષના અંગની અંદર લીન જેવી રહે છે, એની અંદર સમયને રહે છે, અને એ પ્રકૃતિની સંકોચ અવસ્થા થઈ. એટલે જે વિવિધ પ્રકારેની સૃષ્ટિના પિંડ બ્રહ્માંડ દ્વારા 24 તત્વો દ્વારા જે પ્રકૃતિ વિકાસ પામી હતી, એ 24 તત્વો, એ પિંડ બ્રહ્માંડ વગેરે જ્યારે પ્રાકૃતિક પ્રલયની અંદર નાશ થઈ ગયા, એટલે એનું અસ્તિત્વ જ્યારે પૂરું થઈ ગયું ત્યારે પ્રકૃતિ, એ અસ્તિત્વ પ્રકૃતિની અંદર જ્યારે પાછું એ સંકોચ અવસ્થા થઈ અને પ્રકૃતિ પણ પુરુષની અંદર લીન જેવી થઈને રહે છે, એટલે એની અંદર સમયને રહે છે. એવી રીતે એ પ્રકૃતિની સંકોચ અવસ્થા થઈ અને પુરુષ પણ પ્રકૃતિના કાર્ય સર્વ નાશ પામે ત્યારે પોતાના સ્વરૂપે રહ્યો જે એ પુરુષની સંકોચ અવસ્થા થઈ. પુરુષની વિકાસ અવસ્થા શું હતી કે સર્વે સૃષ્ટિ એટલે કે પ્રકૃતિની જે ક્રિયાઓ હતી એમાં શક્તિ રૂપે વ્યાપક થઈને જે રહ્યો તો એ પુરુષની વિકાસ અવસ્થા હતી. હવે જ્યારે એ જેની અંદર એ શક્તિ રૂપે સંચારિત હતો, એવી શક્તિ જ્યારે એ અસ્તિત્વ જ જ્યારે એનું નાશ પામ્યું પ્રલયની અંદર, એ પ્રાકૃત પ્રલયની અંદર એ તત્વ, એ 24 પિંડ બ્રહ્માંડ સર્વે નાશ પામ્યા, એટલે શક્તિ સંચારિત કરવાનું કોઈ સ્થાન રહ્યું નહીં, એટલે એ સર્વે શક્તિ એ પાછી પોતા પુરુષ પોતાના સ્વરૂપની અંદર એ પાછી લીન થઈ જાય છે, એટલે એ પુરુષની પણ સંકોચ અવસ્થા થઈ. જેમ પછી મહારાજે બહુ સુંદર દ્રષ્ટાંત આપ્યું, આપણને એમ થાય કે આ સંકોચ અને વિકાસ એ કેવી રીતે સમજાય, ત્યારે મહારાજે અહીંયા સુંદર દ્રષ્ટાંત આપ્યું. જેમ કાચબો છે તે જ્યારે વિકાસ પામે ત્યારે તો પોતાના અંગ સર્વે બહાર કાઢે છે, અને જ્યારે સંકોચને પામે ત્યારે તો સર્વ પોતાના અંગ એ તાણી લે છે અને રૂંઢમૂઢ થઈને રહે છે. રૂંઢમૂઢ એટલે ગુચમુચ, એકબીજા અંદર અંદર ઓટપોટ થઈને. તો જ્યારે કાચબો છે, કાચબાને બધાએ જોયો છે, ટર્ટલ, આપણે એને જ્યારે વિકાસ થાય એટલે જ્યારે એ નિર્ભય હોય અને જ્યારે કાર્ય કરતો હોય, ચાલતો હોય, ખાતો હોય, ત્યારે એના તમામ અંગો, હાથ પગ વગેરે, એ બધા બહાર કાઢે છે, એટલે એની અસ્તિત્વ દેખાય છે. ત્યારે આપણને દેખાય કે એને માથું છે, એને પૂંછડી છે, એને ચાર પગ છે, આ બધી એની પ્રક્રિયાઓ દેખાય છે. અને જ્યારે એ સંકોચી લે એટલે કે પોતાના જે એને જે એની ઢાલ છે અથવા તો એનું કવચ છે એની અંદર એ જ્યારે પોતે અંદર સંકોચી લે છે પોતાના અંગો ઉપાંગોને, પછી એ માત્ર એક પિંડલા જેવું દેખાય છે, એક શેલ જેવું દેખાય છે, એમાં એના અંગ ઉપાંગ દેખાતા નથી. અંદર રહેલા છે પણ લીન થઈને રહ્યા છે એટલે બહાર દેખાતા નથી. એવું અહીંયા મહારાજ દ્રષ્ટાંત આપીને સમજાવે છે કે જ્યારે પ્રકૃતિ જ્યારે વિકાસ પામી હોય ત્યારે પુરુષ પણ શક્તિએ કરીને એની અંદર વિકાસમાં એ કાર્યની અંદર દેખાતો હોય, એમાં શક્તિરૂપ જે દેખાય છે એ પુરુષનો અંશ છે. અને જ્યારે પ્રકૃતિ નાશ પામે અથવા તો એનું સર્વ કાર્ય સંકેલી લે એટલે પ્રકૃતિ પોતે સંકોચાઈ ગઈ, અને એ પ્રકૃતિ સંકોચીને પુરુષની અંદર લીન થઈ જાય, અને પુરુષ પણ પોતાનું વ્યાપકપણું એને સંકોચી અને પોતાના સ્વસ્વરૂપની અંદર લીન થઈ જાય, એટલે પછી જેમ કાચબાનું એક શેલ માત્ર દેખાય એવી રીતે અહીંયા પુરુષનું માત્ર શેલ દેખાય, પણ એની જે વિકાસ અવસ્થા છે એ દેખાતી નથી. એ રીતે મહારાજ અહીંયા દ્રષ્ટાંત આપીને સમજાવે છે, તેમ પુરુષ અને પુરુષ પ્રકૃતિની સંકોચ વિકસતા વિકાસ અવસ્થા અહીંયા મહારાજ બતાવે છે જે રીતે કાચબાની વિકાસ અને સંકોચ અવસ્થા છે એ રીતે પુરુષ અને પ્રકૃતિની પણ વિકાસ અને સંકોચ અવસ્થા છે. અને વળી આગળ મહારાજ બોલ્યા, અને એ પ્રકૃતિને પ્રકૃતિના કાર્યને વિશે અન્વયપણું વ્યતિરેકપણું પણ તે પુરુષનું જ છે. મહારાજ કે પ્રકૃતિના અને પ્રકૃતિના કાર્યની અંદર જે અન્વયપણું, અન્વયપણું એટલે એકાત્મ ભાવથી, કાર્યની અંદર જે એક ભાવથી જોડાઈ જવું, એકાત્મ ભાવ અન્વયપણું, તો એવી રીતે પ્રકૃતિના કાર્યની વિશે અન્વયપણું એટલે કે એમાં શક્તિરૂપે સંચરિત થઈ જવું, મિશ્રિત થઈ જવું, એક્ય થઈ જવું, એવી રીતે જે એક્ય ભાવથી જે જોડાય છે, અને વ્યક્તિરેકપણું એટલે કે એનાથી અલગ પણ પોતાનું અસ્તિત્વ જે રહ્યું છે, જે તેને ધારણ કરીને રહ્યું છે, એવું જે અતિરેકપણું, એ વ્યતિરેકપણું પણ એ પુરુષનું જ છે, પણ સર્વનો આધાર એવો જે ચિદાકાશ તેનું નથી. પ્રકૃતિની અંદર જે વ્યાપક અને સંકોચપણું દેખાય છે એ પુરુષનું છે, એ અન્વયપણું ને વ્યતિરેકપણું જે દેખાય છે એ પુરુષ થકી દેખાય છે, પણ એ પુરુષને પણ ચિદાકાશ ધારણ કરે છે. એટલે એ પ્રકૃતિની અંદર જે આપણને આકાશ વગેરે તત્વો, 24 તત્વો, કારણ કે અહીંયા પ્રકૃતિ શબ્દ વાપર્યો એટલે આપણને એમ થાય કે કઈક પ્રકૃતિની વાત કરે છે, તો પ્રકૃતિના જે વિકાસનું આપણે અંગ ઉપર મહારાજે બતાવ્યું કે પ્રકૃતિનો વિકાસ અવસ્થા કઈ થઈ, તો કે પ્રકૃતિની વિકાસ અવસ્થા એ એના દ્વારા ઉત્પન્ન જે 24 તત્વો પિંડ બ્રહ્માંડ એની વિકાસ અવસ્થા છે, અને એ વિકાસ અવસ્થા જયારે નાશ પામે ત્યારે સંકોચીને પુરુષની અંદર એ લીન થઈ જાય છે. તો એ જે વ્યાપકપણું છે, એ અન્વય અને વ્યતિરેકપણું છે, એ તો પુરુષ સાથેનું સંબંધિત છે, પણ એ પુરુષને જેને ધારણ કર્યો છે એવો ચિદાકાશ એનું એ વ્યાપક અને અતિરેકપણું એમાં નથી, અન્વય અને વ્યતિરેકપણું નથી, એવું અહીંયા મહારાજ સમજાવે છે. કેમ છે, કેમ નથી, આપણને મનમાં એમ થાય કે જો પુરુષને ધારણ કરનાર, પ્રકૃતિને ધારણ કરનાર પુરુષ હોય અને પુરુષને ધારણ કરનાર જો આકાશ હોય, તો પુરુષનું વ્યાપકપણું એ આકાશનું વ્યાપકપણું ન કહેવાય, અથવા પુરુષનું સંકોચપણું પ્રકૃતિનું સંકોચ અને વિકાસપણું એ આકાશનું વિકાસ અને સંકોચપણું ન કહેવાય. તો મહારાજ અહીંયા સમજાવે છે એ ન કહેવાય, કારણ કે માત્ર પુરુષનું વિકાસ અને સંકોચપણું છે, અથવા તો અન્વયને વ્યતિરેકપણું પ્રકૃતિની અંદર છે એ પુરુષનું છે. કારણ મહારાજ કેમ છે કે સર્વાધાર હોય તે કોણ થકી વ્યતિરેક હોય, મહારાજ કહે છે સર્વને આધાર ધારણ કરીનારો છે એનાથી વ્યતિરેક કઈ રીતે, જુદાપણું કઈ રીતે હોય શકે, કારણ કે એ તો ધારણ કરીને રહ્યું છે. એટલે એ જે અન્વયને વ્યતિરેકપણું જે દેખાય છે એ પુરુષનું દેખાય છે, પણ ચિદાકાશનું દેખાતું નથી. તે તો સદા, મહારાજ આગળ બહુ સુંદર વાત સમજાવી, મહારાજ કહે છે તે તો સદા સર્વમાં રહ્યો જ હોય, મહારાજ કે એવો જે ચિદાકાશ છે, આકાશ તત્વ જે છે એ તો સર્વની અંદર એ રહેલું જ છે અને સર્વનો આધાર પણ છે. તો આપણને મનમાં એમ થાય કે આ ચિદાકાશને કેમ સમજવું, સર્વને ધારણ કરી રહેલું છે, તો વાલા ભક્તો ભગવાન શ્રી હરિએ બહુ સુંદર વચનામૃતની અંદર વાત સમજાવી છે. મહારાજ કે અને આ બ્રહ્માંડ છે તેને ચારે કોર લોકાલોક પર્વત છે. આપણે હમણાં થોડા ગયાના કદાચ ગયા શનિવારે પ્રશ્ન ઉત્તરની અંદર આપણે બહુ સુંદર આ પ્રશ્ન આવ્યો હતો લોકાલોક પર્વત વિશેનો, અને આપણે ત્યારે વિસ્તારથી સમજ્યા હતા એટલે એની પુનરાવર્તિ નથી કરતો, પણ સંક્ષિપ્તની અંદર આ લોકાલોક પર્વતનું મહારાજ અહીંયા દ્રષ્ટાંત દીધું છે. લોકાલોક પર્વત ક્યાં છે અને કેવો છે, તો મહારાજ અહીંયા આપણને સમજાવે છે આપણે ચિદાકાશને ગોતવાનું છે, એટલે ચિદાકાશ પણ ક્યાં છે ને એની મહત્તા કેટલી છે, એની મોટાઈ કેટલી છે, એની વિશાળતા કેટલી છે, એની વ્યાપકતા કેટલી છે, એને સમજવું હોય તો આને સમજવું પડશે. અને એટલા માટે વાલા ભક્તો સંક્ષિપ્તની અંદર આપણે અહીંયા આગળ સમજીએ, મહારાજ કે આ બ્રહ્માંડ છે તેને ચારેકોર લોકાલોક પર્વત છે, એટલે આ બ્રહ્માંડ જે સમગ્ર છે એની ચારેકોર લોકાલોક પર્વત છે. આપણે ગઈ વખતે એની વિસ્તૃત જોયું હતું કે મેરુ પર્વત એ જંબુદ્વીપના કેન્દ્રમાં છે, અને મેરુ પર્વતની પછી ખારો સમુદ્ર છે, ખારા સમુદ્ર પછી પલક્ષદ્વીપ છે, પલક્ષદ્વીપ પછી શેરડીના રસનો એટલે ઇક્ષુસ રસનો સમુદ્ર છે, એના પછી શ્યામલદ્વીપ રહેલો છે, એના પછી મદિરાનો સમુદ્ર છે, એના પછી કુશદ્વીપ રહેલો છે, એની પછી ઘૃત એટલે ઘીનો સમુદ્ર છે, એના પછી કૌચદ્વીપ રહેલો છે, એના પછી દૂધનો સમુદ્ર છે, એના પછી શાકદ્વીપ રહેલો છે, એની પછી દહીંનો સમુદ્ર છે, એના પછી પુષ્કરદ્વીપ રહેલો છે, એના પછી મીઠા જળનો સમુદ્ર છે, અને તેની આગળ લોકાલોક પર્વત છે. આપણે જોયું ભાગવતની અંદર પંચમ સ્કંદની અંદર બહુ વિસ્તારથી એની અંદર ભાગવતજીની અંદર વર્ણન કરેલું છે, પણ સંક્ષિપ્તની અંદર કે આ તો બ્રહ્માંડની વિશાળતા બતાવી છે, અને આની અંદર હજારો યોજન, લાખો યોજનો આની અંદર અંદર આવેલા છે. તો એવો જે વિશાળ જે પૃથ્વી બ્રહ્માંડનો જે પિંડ છે એને ચારેકોર લોકાલોક પર્વત એનાથી એ વીંટળાયેલો છે, અથવા તો લોકાલોક પર્વત એની પડખે રહેલો છે. અને એ લોકાલોક પર્વત અહીંયા કારણ કે ભાગવતની અંદર લખ્યું છે તત પર પરસ્તા લોકાલોકો નામાચલો લોકા લોકો યેતર અંતરે પરક્ષિત ઉપેક્ષિપ્ત, એટલે જે એટલો ઊંચો છે લોકાલોક પર્વત કેવો છે તો કે એટલો ઊંચો અને એટલો લાંબો છે કે આની એક બાજુ ત્રણ લોકને પ્રકાશિત કરનાર સૂર્યની કિરણ થી માંડીને ધ્રુવ સુધીની સમસ્ત જે જ્યોતિર્મંડળની કિરણો તે બીજી બાજુ જઈ શકતી નથી. જે આ ત્રણ લોક જે છે સ્વર્ગ લોક સુધીના, આપણે ગઈ વખતે જોયા હતા જે સાત લોક ઉપર ઉર્ધ્વગતિના છે ને ત્રણ પાતાળ લોક વગેરે, જે સાત પાતાળ લોકની વાત આપણે સમજ્યા હતા, પણ અહીંયા આગળ જે સૂર્યના પ્રકાશથી પ્રકાશિત એવો જે સૂર્યમંડળનું જેને આપણે કહેવાય એ સૂર્યમંડળની અંદરના જે ત્રણ લોક એટલે સ્વર્ગાદી લોક સુધીના લોકની અહીંયા આગળ અહીંયા સમજણ આપે છે કે ત્યાં સુધીના પ્રકાશ કરનારો જે સૂર્યની કિરણથી પ્રકાશ થનારો જે સમગ્ર ભાગ એની પછી લોકાલોક પર્વત આવે તો એ સૂર્યની કિરણો એના પેલી બાજુ જતી નથી, એટલે એ બાજુ અંધકાર રહેલું છે અને એ રીતે લોકાલોક પર્વતની અહીંયા આગળ વાત અહીંયા મહારાજે સમજાવી છે. તે કેવી રીતે લોકાલોક પર્વત છે તો ગઢની પેઠે છે. ગઢ એટલે ચારે બાજુ જયારે તમે જૂના જોતા હોય તો ફોર્ટ જેને કહીએ, કિલ્લો જેને કહીએ, તો કિલ્લાની અંદર સુરક્ષા માટે નગરને વસાવવામાં આવતું કે બાહ્ય દુશ્મનોના આક્રમણ વગેરે થાય તો એનાથી એમ જે સમાજ છે અથવા તો એ નાગરિકો છે રાજ્યના એ સુરક્ષિત રહી શકે એટલા માટે ગઢ બનાવવામાં આવતા. એમ મહારાજ કહે છે કે આ સમગ્ર બ્રહ્માંડનું જયારે રચના કરી ત્યારે એની અંદર આ વાતાવરણનું બેલેન્સ કરવા માટે, આ વાતાવરણ પ્રકૃતિનું બેલેન્સ કરવા માટે આ લોકાલોકને ત્યાં ગઢની તેમ ગઢની પેઠે રહેલો છે. અને તે લોકાલોકની બહાર તો અલોક છે. એ લોકાલોક પછી જયારે દ્રષ્ટિ કરીએ ત્યારે લોકાલોકની પછી અલોક છે. આપણે ઘણી વખત આ શબ્દ વાપરીએ છીએ લોક પરલોક, આપણે કહીએ કે આ લોક આ ભાવ બરગાવ્યો અને પરલોક સુધાર્યું. પરલોક એટલે કે જે એની પછી જ્યાં આ તમથી બહાર નીકળી જાય, અહંકાર આદિ જે આવરણો છે એનાથી બહાર જયારે નીકળીએ એટલે અલોક કીધું. તો અહીંયા આગળ શાસ્ત્રમાં વચનામૃતમાં મહારાજ કહે છે તે ગઢની પેઠે રહ્યો છે અને તે લોકાલોકની બહાર બીજી એટલે બહાર એટલે પેલી બાજુ બીજી બાજુ તે અલોક છે અને તે અલોકથી પર સપ્ત આવરણ છે અને તેથી પર એટલું અંધકારું છે. આ વાલા ભક્તો લોકાલોકથી પણ આપણે અહીંયા આગળ વધીએ તો લોકાલોકની આગળ અલોક રહેલું છે અને અલોકથી આગળ સપ્ત આવરણ રહેલા છે અને તે સપ્ત આવરણ જે છે તે પર તેની પાર એની એની પછી અંધારું એકલું રહેલું છે એટલે ઘોર અંધકાર રહેલો છે અને તે અંધારાની અંધારાથી પર જે પ્રકાશ છે તેને ચિદાકાશ કહીએ. એટલે અંતરિક્ષની બહાર આપણે અહીંથી ઘણી વખત દ્રષ્ટિ અંતરિક્ષ યાન ને બધું જાય છે, જોઈએ છે ઉપર અંધકાર છે, સ્પેસની અંદર બધું અંધકાર છે. તો એ અંધકાર પછી પણ જે પ્રકાશ છે એ કયો પ્રકાશ છે? અહીંયા વચનામૃતમાં મહારાજે લખ્યું નથી પણ જો બહુ વિચાર બુદ્ધિથી દોડીને આપણે જોઈએ તો અહીંયા આગળ અક્ષરધામનો પ્રકાશ મહારાજે કીધું ને, શીતળ શાંત છે રે જેની ઉપમા ન દેવાય, તેમાં હું રહું રે દ્વિભુજ દિવ્ય સદા સાકાર, એવો જે અક્ષર બ્રહ્મનો જે પ્રકાશ છે એ પ્રકાશ ક્યાં છે? તો કે આવા અંધકારથી પર થઈને જ્યારે જીવાત્મા જોવે દ્રષ્ટિ એની ત્યાં પહોંચે ત્યારે એને એ બ્રહ્મ સ્વરૂપની અંદર એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણના એને દર્શન થાય અને એ પ્રકાશ એ પુરુષોત્તમ નારાયણનો છે. એટલે મહારાજ કહે છે કે એવો જે પ્રકાશ એ જે અંધારું છે અને અંધારાથી પર જે પ્રકાશ છે તે પ્રકાશ એ ચિદાકાશ કહીએ, એટલે એને બ્રહ્મ સ્વરૂપ પણ કહેવામાં આવે છે આપણા શાસ્ત્રોની અંદર, પુરાણોની અંદર, ઉપનિષદોની અંદર એને બ્રહ્મ સ્વરૂપે પણ કીધું છે. અને મહારાજે હજુ આગળ એ વાતને સ્પષ્ટીકરણ કર્યું અને મહારાજ કે ચિદાકાશ થઈએ તેમજ ઊંચું પણ બ્રહ્મલોક સુધી. આપણે ગઈ વખતે આ જોયું હતું બ્રહ્મલોક એટલે આ જે સાત લોક જે ઉર્ધ્વગતિના બતાવ્યા તેમાં પ્રથમ ભૂલોક એટલે આપણી પૃથ્વી, આ પૃથ્વીલોક જેને ગણવામાં આવે છે, ભૂલોક, પછી ભૂવરલોક, પછી સ્વર્ગલોક, પછી મહરલોક, પછી જનલોક, પછી તપોલોક અને પછી બ્રહ્મલોક, આ સાત લોક બતાવ્યા છે. તો આ ઊંચું પણ બ્રહ્મલોક સુધી, આ બ્રહ્મલોક સુધી ઊંચું અને તેથી તેનાથી ઉપર સપ્ત આવરણ અને તેથી તે આવરણને પાર અંધકાર છે અને તે અંધકારની પાર જે પ્રકાશ છે તે ચિદાકાશ કહીએ. પુનઃવાલા ભક્તો પહેલા મહારાજે વ્યાપ્તતા બતાવી, વ્યાપક પણ બતાવ્યું ચિદાકાશનું, વ્યાપક પણ એટલે કે કેટલું ક્યાં છે ચિદાકાશ ને કેવું છે. તો મહારાજે કીધું કે જે સમગ્ર લોકાલોક પર્વત એટલે લોકાલોક પર્વત સુધીની વ્યાખ્યા આપણે સમજ્યા કે જેટલા દ્વીપ એટલા સમુદ્ર અને એની એનો વિસ્તાર પૂરો થાય પછી લોકાલોકનો વિસ્તાર આવે અને એ લોકાલોક પર્વતનો વિસ્તાર પૂરો થાય પછી અંધકાર આવે છે અને એ અંધકારની જ્યારે પાર સપ્ત આવરણ આવે છે અને એ સપ્ત આવરણ પછી અંધકાર આવે છે અને અંધકારની પાર જયારે નીકળે ત્યારે એને એ ચિરાકાશના દર્શન થાય, એટલે તો તેજ પ્રતાપ પ્રકાશના દર્શન થાય એવી એની વિશાળતા વ્યાપકતા છે. હવે મહારાજ ઊંચાઈની વાત કરે છે, ઊંચાઈ કેટલી છે? તો કે જે બ્રહ્મલોક સુધીના સાત લોક છે, એ સાત લોકની તમે યાત્રા કરો અને બ્રહ્મલોક સુધી પહોંચો, તેને પાર સપ્ત આવરણ છે અને તે આવરણને પાર અંધકાર છે, અને તે અંધકાર પછી એ જે પ્રકાશ છે તે પ્રકાશને ચિદાકાશ કહીએ. એટલે વ્યાપકપણે પણ તમે જોયું તો છેવટે દ્વીપોને પાર કરીને, આવરણને પાર કરીને, અંધકારને પાર કરીએ ત્યારે પ્રકાશરૂપી દર્શન થાય. એટલે આ કેવું છે, પ્રકાશ આમ આ રીતે આમ છે રહેલું છે. એટલે વ્યાપક તમે જુઓ તો વ્યાપક અંધકાર આવે ને અંધકાર પછીનો જે પ્રકાશ એ ચિદાકાશ થયું. અને ઊંચાઈમાં કદાચ આપણે ગણવા જઈએ તો મહારાજ કે સાત લોક સુધી તો જતા રહો, એના પછી તમે સપ્ત આવરણ જુઓ અને એના પછી અંધકાર આવ્યો છે અને અંધકારને ભેદો એટલે તમને ત્યાં પ્રકાશના દર્શન થાય, જે પ્રકાશ ચિદાકાશને કહીએ છીએ. તેમ મહારાજ કે હેઠે પણ વ્યાપકપણું આકાશનું બતાવે છે વાલા ભક્તો, હેઠે પણ જે સાત પ્રકારના સપ્ત પાતાળ મહારાજ કે અહીંયા બતાવ્યા છે, અતળ, વિતળ, સુતળ, તલાતળ, મહાતળ, રસાતળ અને પાતાળ, પાતાળ સુધીના જે સપ્ત પાતાળ બતાવ્યા છે મહારાજ કે એ સપ્ત પાતાળની હેઠે સપ્ત આવરણ છે અને તેથી હેઠે અંધકાર છે અને તેથી હેઠો જે પ્રકાશ છે તેને ચિદાકાશ કહીએ. એટલે ચારે બાજુ ચિદાકાશ વ્યાપ્ત છે, એટલે ચિદાકાશ સર્વને ધારણ કરીને રહ્યું છે, ચારે બાજુ ચિદાકાશ છે અને ચિદાકાશની વચ્ચે આ બધું રહેલું છે, એટલે ચિદાકાશ સર્વને ધારણ કરીને રહ્યો છે. અને એટલે મહારાજ કહે છે એ ચિદાકાશ છે. આ ચિદાકાશનું આપણે વાલા ભક્તો સ્વરૂપ જોયું, એટલે ભગવાનને સર્વ વ્યાપી કહીએ છીએ. આવા અનંત બ્રહ્માંડો, આ તો એક અહીંયા આગળ મહારાજે દ્રષ્ટાંત રૂપી આપણને સમજાવ્યું છે, પણ આવા અનંત બ્રહ્માંડો અને અનંત એવી સૃષ્ટિઓ અને અનંત આવા જે સૂર્ય, ચંદ્ર, ગ્રહો વગેરે, પૃથ્વી આદિ જે પણ તત્વો અનંત જે સંસારની અંદર રહે છે, આ તમામને જો ધારણ કરતું હોય તો એ પરમાત્માનું જે બ્રહ્મ તેજ જે છે, જેને અક્ષર તેજ કહીએ છીએ, બ્રહ્મ તેજ કહીએ છીએ, એ તેજ એને ચિદાકાશ અહીંયા શાસ્ત્રોની અંદર સમજાવ્યું છે. એવું અહીંયા મહારાજ કે ચિદાકાશ છે. તો જ્યાં હેઠે સુધી અંધકાર છે ને તે હેઠે પ્રકાશ છે, તે પ્રકાશને ચિદાકાશ કહીએ. એવી રીતે બ્રહ્માંડની ચારે પાસું ચિદાકાશ છે. આ એક બ્રહ્માંડને ધારણ કરનાર ચારે બાજુ ચિદાકાશ છે. આ વસ્તુને હું મને એવું લાગે કે બધા હરિભક્તોને સમજાતી હશે, થોડી ગહન છે. હું વચ્ચે ઇશારા એટલા માટે કરું છું કે થોડુંક તમારે ઇમેજિનેશનની અંદર તમે એને સમજવા વિચારની અંદર લઈ શકો કે ચિદાકાશની વ્યાપકતા કેટલી છે. તો ઉપર તમે જુઓ તો સપ્ત લોક સુધી અને એના પછી સપ્ત આવરણ અને એના પછી અંધકાર અને એના પછી જે આકાશનું દર્શન થાય, પ્રકાશના દર્શન થાય, તે ચિદાકાશ છે. વ્યાપકપણે જુઓ તો જે સપ્ત દ્વીપ બતાવ્યા, એની સમુદ્ર બતાવ્યા, એના પછી સપ્ત આવરણ બતાવ્યા, એના પછી અંધકાર બતાવ્યું, એના પછી તમે જે આકાશ પ્રકાશનો જે પુંજ દેખાય એ પ્રકાશ આપણા માટે એ શાસ્ત્ર કહે છે ચિદાકાશ છે. અને નીચે પણ તમે જો દ્રષ્ટિ કરો તો સાત પાતાળ, સાત પાતાળ પછી સાત આવરણ અને સાત આવરણ પછી અંધકાર અને અંધકારને જયારે પાર કરો ત્યારે નીચે પણ એ ચિદાકાશનું અતિસ્ત્વ છે. એટલે ચિદાકાશ ચારે બાજુ અહીંયા મહારાજ કહે છે તેવી રીતે બ્રહ્માંડની ચારે પાસે, ચારે બાજુ, એટલે કોઈ પણ એવું ખૂણું બાકી નથી કે જ્યાંથી ચિદાકાશ સુધી ન પહોંચ્યા. બધા છેલ્લે ચિદાકાશની અંદર ધારી, એટલે ચિદાકાશ સર્વને ધારણ કરીને રહે છે. અને બ્રહ્માંડની મહારાજ વળી આગળ બહુ સુંદર વાત સમજાવી મહારાજ કે બ્રહ્માંડની માહી પણ છે, સર્વને ધારણ કરી રહેલું ચિદાકાશ છે. એ જ આકાશ તત્વ એ બ્રહ્માંડની અંદર, બ્રહ્માંડને અંદર પણ, માહી પણ એટલે અંદર પણ જે તત્વ છે એની અંદર દરેક, આપણે પૂર્વે જોયું હતું મહારાજ કે એક કણ હોય અને કણનો કોટાન કોટી ભાગ કરો તો પણ એની અંદર આકાશ રહેલું છે. એવી રીતે આ બ્રહ્માંડની અંદર, સમગ્ર તત્વની અંદર પણ આકાશ વ્યાપીને રહેલું છે. અને એવી રીતે, અને એવો જે સર્વાધાર આકાશ છે તેને આકાર જેની દ્રષ્ટિ વર્તી હોય તેને દહર વિદ્યા કહીએ. મહારાજ કે આવી જેને આકાશની દ્રષ્ટિ, જેના સુધી આ ચિદાકાશ સુધી, સર્વ આધાર આકાશ એટલે ચિદાકાશ, જે સર્વનો આધાર છે, જે સર્વને ધારણ કરે છે, એવો જે ચિદાકાશ તેને આકારને જેની દ્રષ્ટિ વર્તી હોય, એટલે કે એની સુધી જેની જ્ઞાન દ્રષ્ટિ પહોંચી હોય, સમજણ દ્રષ્ટિ પહોંચી હોય, અંતરદ્રષ્ટિ ધરી કરીને એને એ ચિદાકાશ સુધી એની દ્રષ્ટિ પહોંચી હોય એને દહર વિદ્યા કહીએ. અને અક્ષી વિદ્યા આદિ ઘણી પ્રકારની બ્રહ્મ વિદ્યા કહી છે તે માયેલી એક પણ એ વિદ્યા છે. વાલા ભક્તો, આપણને એક પ્રશ્ન એક હરિભગતે પૂછ્યો તો વચ્ચે કે આ દહર વિદ્યા અને અક્ષી વિદ્યા શું છે, તો અહીંયા આગળ સંક્ષિપ્તમાં તમને હું સમજાવું. વાલા ભક્તો, આપણા શાસ્ત્રોની અંદર, ઉપનિષદોની અંદર ભગવાનને પામવા માટે વિવિધ માર્ગ અને વિવિધ પદ્ધતિઓ બતાવી છે. આપણા વેદોનો સાર ઉપનિષદ છે અને ઉપનિષદની અંદર લગભગ 32 પ્રકારની વિદ્યાઓ બતાવી છે. બ્રહ્મ વિદ્યા એટલે ઉપનિષદની પ્રતિપાદિત વિદ્યા, જે ઉપનિષદે પ્રતિપાદિત કરેલી હોય, પ્રસ્થાપિત કરેલી હોય એવી વિવિધ પ્રકારની જે વિદ્યાઓ છે. ઉપનિષદની વ્યાખ્યા જો સમજીએ તો ઉપ એટલે સમીપ, ઉપ અને ઉપ એટલે સમીપ, અને સદ એટલે કે અર્થમાં ગતિ થાય છે. આપણે ગતિના અર્થ શાસ્ત્રોની અંદર 3 બતાવ્યા છે, એક તો જ્ઞાન, ગમન અને ફળ પ્રાપ્તિ એટલે કે ફળની શ્રુતિ. આ ત્રણેય ગતિ શબ્દની અંદર સમાવિષ્ટ થાય છે. જ્ઞાન, કોઈ વસ્તુનો સંકલ્પ થવું, એને સમજવું, પછી ગમન, એના માટે પુરુષાર્થ કરવો, અને એ ફળ સુધી પહોંચવું, એ ફળની પ્રાપ્તિ, એને ગતિ કીધી. ખાલી હલવું ડોલવું એને ગતિ નથી. આ વ્યાકરણની ભાષા અને શાસ્ત્રની ભાષાની વાત કરું છું. આપણે જયારે કોઈ એમ કહે કે આ ગતિમાન છે, તો એનો મતલબ કે એને એ ગતિ કઈ દિશામાં, શા માટે, કેવી રીતે કરે છે, એનું એને જ્ઞાન છે. એના માટે પુરુષાર્થ કરી રહ્યો છે અને પોતાના ફળ સુધી પહોંચવાને લક્ષ્યને નિર્ધાર કરેલું છે, એટલે ફળ સુધી એ પહોંચે છે. તો એવી રીતે અહીંયા આગળ પણ ઉપનિષદના વ્યાખ્યાની અંદર વ્યાકરણકારો એવું કીધું છે કે ઉપ એટલે સમીપ, સમીપે ન, પછી ઉપ શબ્દનો પછી ની શબ્દ આવે છે. ની એટલે નિરંતર, નિરંતરા પ્રાપ્તવંતી પરબ્રહ્મ યયા વિદ્યા સા ઉપનિષદ. ઉપનિષદની વ્યાખ્યા એમ કરી છે, ઉપ એટલે સમીપ્યેન, ભગવાનની સમીપ, પરબ્રહ્મની સમીપ, નિરંતરા, જે નિરંતર વગર કોઈ અંતર એટલે કે તૈલધારવત અખંડ, એ પ્રાપ્તવંતી પરબ્રહ્મ, પરબ્રહ્મની પ્રાપ્તિ યયા વિદ્યા સા ઉપનિષદ. ઉપનિષદની આવી જે વિદ્યા આપે છે એને ઉપનિષદ કીધા છે. અને એટલે આ વિદ્યા દ્વારા પરબ્રહ્મનું સામીપ્ય અને તાદાત્મ્ય સંબંધની પ્રાપ્તિ કરી શકાય એ ઉપનિષદ છે. હવે આ ઉપનિષદમાં પરબ્રહ્મને સામીપ્ય અને તાદાત્મ્ય ભાવ, એક્ય ભાવ, ભગવાનના શરણાની અંદર કેમ જીવાત્માની ગતિ થાય એ ઉપનિષદનો ભાવ રહેલો છે. અને એવી એ માર્ગ બતાવવા માટે લગભગ 32 પ્રકારની વિદ્યાઓ, એની અંદર સદ વિદ્યા, અંતરાદિત્ય વિદ્યા, આકાશ વિદ્યા, પ્રાણ વિદ્યા, જ્યોતિર્વિદ્યા, ઇન્દ્રપ્રાણ વિદ્યા, શાંડિલ્ય વિદ્યા, ઉપકૌશલ વિદ્યા, વૈશ્વાનર વિદ્યા, ભૂમિ વિદ્યા, આનંદ વિદ્યા, નાચિકેતાસ વિદ્યા, અંતર્યામ વિદ્યા, અક્ષર વિદ્યા, આક્ષી સ્થાન હનાયક વિદ્યા, આદિત સ્નાન સંનાયક વિદ્યા, પંચાગ્નિ વિદ્યા, મૈત્રીય વિદ્યા, બાલાકી વિદ્યા, સ્વર્ગ વિદ્યા, દેવ પાસ્ય જ્યોત વિદ્યા, અંગુષ્ટ પરમતી વિદ્યા, દહાર વિદ્યા, પ્રણય વિદ્યા, પુરુષ વિદ્યા, ઉષસ્થિક કલોહલ વિદ્યા, વ્યાહુતિ વિદ્યા, ઈશાવાસ્ય વિદ્યા, દહિદ્ર રુદ્રદ્રાણી વિદ્યા, અજાશરીર વિદ્યા અને ગાતવ્યક્ષર વિદ્યા. આવી 32 પ્રકારની વિદ્યાઓ આપણા ઉપનિષદની અંદર આ માધ્યમ અને આના સિદ્ધાંતો અને સાધનો બતાવ્યા છે. એમાંની આ એક બ્રહ્મ વિદ્યા છે, એટલે ઉપનિષદને પરબ્રહ્મની પ્રાપ્તિ કરાવે છે એટલે એને બ્રહ્મ વિદ્યા કીધી છે. તો એવી બ્રહ્મ સ્થિતિની અંદર તો એમાં દહર વિદ્યા છાંદ યોગ ઉપનિષદની અંદર 8મા અધ્યાયમાં બહુ વિસ્તારથી વર્ણન કરેલી છે. અહીંયા મહારાજે જે દહર વિદ્યા બતાવી છે એનું બહુ સુંદર વ્યાખ્યા છે. જો કે આપણે આ 32 વિદ્યા એક વખત ભગવાનની ઈચ્છા હશે અને જો મહારાજની કૃપા થશે તો આપણે આ 32 વિદ્યા ઉપર બહુ સુંદર વિશ્લેષણથી એક પ્રવચન એના માટે ગોઠવીશું. પણ અત્યારે આપણે દહર વિદ્યાનો અહીંયા શબ્દ આવ્યો છે તો દહર વિદ્યાનું સંક્ષિપ્ત સ્વરૂપ આપણે સમજીએ. દહર વિદ્યા કોને કહેવાય તો છંદોયોગ ઉપનિષદની અંદર 8મા અધ્યાયની અંદર લખ્યું છે, ઓમ યથ યદી દસ્મિન્ન બ્રહ્મપુરે દહરમ પુંડરીકક્ષમ વેશમ દહરો અસ્મિન્ન અંતરાકાશમ તસ્મિન્ય દંતસ્થ દન્વેષ્ટવ્યમ દતાવ્ય વિજિજ્ઞાતિ ત્વયમિતિ. એનો અર્થ એવો થાય કે આ બ્રહ્મપુરની અંદર, બ્રહ્મપુર એટલે કે આ પિંડ બ્રહ્માંડની અંદર હૃદય કમળ રહેલું છે અને હૃદય કમળની અંદર તેની અંદર એક નાનો આકાશ છે અને હવે તે આકાશ, નાના આકાશમાં જે અસ્તિત્વમાં છે તેને શોધવાનું છે, જેને સમજવાની ઈચ્છા હોવી જોઈએ. આ દહર વિદ્યા થઈ. દહર વિદ્યાનો અર્થ થયો કે પોતાના જે બ્રહ્મપુર એટલે કે બ્રહ્મ સ્થિતિ, બ્રહ્મ અવસ્થા છે તેની અંદર એ હૃદય કમળ, તેનું જે છે એના અંતરમની અંદર, એ હૃદયની ગુફાની અંદર, એના અંતરની અંદર એક નાનો આકાશ છે અને એ આકાશની અંદર શું અસ્તિત્વમાં છે એ ગોતવું. મહારાજે વચનામૃતની અંદર વાલા ભક્ત તો આ વાત બહુ સુંદર સમજાવી છે. એનો દહર વિદ્યાનો અર્થ થાય કે હૃદય આકાશની અંદર, ઊંડાણની અંદર જે ઉપાસનામાં સાધક બ્રહ્મરૂપ થઈને હૃદયના ઊંડાણમાંથી પરબ્રહ્મના ધ્યાન પર પરબ્રહ્મ ઉપર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે. આ દહર વિદ્યા, આ દહર વિદ્યાની મહારાજે વાત અહીંયા સમજાવી. અને હું તમને વચનામૃતના શબ્દો યાદ કરાવું તો મહારાજ કે અંતરદ્રષ્ટિ કરીને જુઓ, તો અંતરદ્રષ્ટિની અંદર, હૃદય કમળની અંદર તમારે અંદર રહેલા એ પરમાત્મા છે. અંદર ભગવાનનો તમને દર્શન થાય, સાક્ષાત્કાર થાય ત્યારે એવી રીતે ધ્યાનની વાત મહારાજે સમજાવી છે. અને મહારાજે બીજો અહીંયા શબ્દ વાપર્યો બ્રહ્મ વિદ્યાની અંદર, અક્ષી વિદ્યા. અક્ષી એટલે આંખ, આંખથી એટલે છંદ. એમાં પણ એ ઉપનિષદની અંદર, છંદયોગ ઉપનિષદની અંદર ચોથા અધ્યાયની અંદર બહુ વિસ્તારથી વર્ણન કરેલું છે. ય એષો અક્ષીણમ પુરુષો દશ્યત એષ આત્મેતિ. અહીંયા આગળ મહારાજ કહે છે, જે વ્યક્તિ પોતાના આંખેથી જુએ છે એ આંખેથી દ્રષ્ટ્યમાન થનાર એ સ્વયં છે. એટલે કે પોતાના મૂળ સ્વરૂપને જુએ છે, આત્મનિષ્ઠતા થઈને પોતાના મૂળ સ્વરૂપને. ય એષો અક્ષીણ પુરુષો દ્રશ્યત એષ આત્મે ઇતિ, જે પોતાના આત્માને જે જોવે છે. અને એ કેવો આત્મા છે તો હોવા ચેદ મૃતમ ભયમેતી ભયમેત ભ્રમેતી તદયદ યસ્મિન નસ્પ્રિવોદકમ વા સિજ્યતિ વર્તમની એવ ગચ્છતિ. એટલે જે આત્માને, બ્રહ્મને જે જોવે છે એની અંદર પોતાના જે આત્મ સ્વરૂપને જોવે છે તે અમર છે, નિર્ભય છે, એ જ બ્રહ્મ છે. એટલે જેનો એ બ્રહ્મ સ્થિતિની અંદર પોતાના પોતાને જોવે છે. તેથી જ જો કોઈ આંખમાં ઓગાળવામાં, પછી એમાં દ્રષ્ટાંત દીધું છે કે કંઈ પણ સિંચિત કરવામાં આવે આંખની અંદર કોઈ પણ પ્રવાહી, તો એ અંદર રહેતું નથી ને બંને બાજુથી વહી જાય છે, એટલે પછી એ બીજામાં ભળતું નથી. એવી રીતે અહીંયા દ્રષ્ટાંત, જોકે બહુ વિસ્તારથી ઉપનિષદની અંદર અક્ષી વિદ્યા પણ સમજાવી છે, પણ અહીંયા મહારાજે આ બે વાત સમજાવી. મહારાજ કહે કે એવી બ્રહ્મ વિદ્યા અને એવી અક્ષી વિદ્યા, એવી જે દહર અને અક્ષી વિદ્યા છે તે મહારાજે વચનામૃતની અંદર, વાલા ભક્તો અમદાવાદના વચનામૃતની અંદર, પહેલા જ વચનામૃતની અંદર જો ભૂલતો ન હોઉં તો, જોકે ઘણા વચનામૃતોની અંદર મહારાજે અંતરદ્રષ્ટિની વાત કરી છે. અક્ષી વિદ્યાની વાત આવી એટલે મહારાજ કે પોતાની આંખની અંદર પોતાના જીવને જોવે, તો મહારાજે પ્રથમના અમદાવાદના પ્રથમ વચનામૃતની અંદર મહારાજે ધ્યાન કરવાની બહુ સુંદર રીત શીખવાડી છે. અને એમાં ભગવાન સ્વામિનારાયણ એમ બોલ્યા છે કે જે ધ્યાન કરનારો છે તેને જમણા નેત્રની અંદર સૂર્યનું ધ્યાન કરવું અને ડાબા નેત્રની અંદર ચંદ્રનું ધ્યાન કરવું. એવી રીતે ધ્યાન કરતા કરતા સૂર્ય અને ચંદ્રમાં જેવા આકાશમાં છે તેવા ને તેવા જ નેત્રમાં દેખાવા માંડે, ત્યારે જમણું નેત્ર છે તે તપવા માંડે અને ડાબું નેત્ર છે તે ઠરવા માંડે. ત્યારે સૂર્યની ધારણા ડાબા નેત્રમાં કરવી અને ચંદ્રની ધારણા જમણા નેત્રમાં કરવી. એવી રીતે ધારણા કરીને, આ તો મહારાજે પદ્ધતિ બતાવી છે ધ્યાનની, પણ મહારાજ કે એવી રીતે ધારણા કરીને પછી સૂર્ય ને ચંદ્રને અંતરદ્રષ્ટિએ કરીને હૃદય આકાશમાં જોવા જોયા કરવા, અને જોનારો જે પોતાનો જીવ તેને પણ, જીવ પોતાનો જે જીવ તેના રૂપને પણ દેખવું, અને દેખનારો જે જીવાત્મા તેને વિશે પરમાત્માનું ધ્યાન કરવું. આક્ષી વિદ્યા વાલા ભક્તો, મહારાજે બહુ સુંદર વાત કરી. મહારાજ કે પોતાના અંતર, આજે દહર વિદ્યા અને અક્ષી વિદ્યા આપણે જે સમજ્યા ને, એના ઘણા વચનામૃતોની અંદર એના શબ્દો મહારાજે એના આપણને સમજાવવા પ્રયત્ન કર્યો છે, પણ આની અંદર આ સ્પષ્ટ મહારાજે કીધું કે ધ્યાન કરવા જયારે જીવાત્મા બેસે ત્યારે એ પોતાના અંતરમન સુધી જાય, અને એ અંતરમનની અંદર અહીંયા મહારાજે વચન કે અંતરદ્રષ્ટિ કરીને હૃદય આકાશમાં જોયા કરવા. કોણે? સૂર્યચંદ્ર ને. એ તો બાહ્ય આપણને દ્રષ્ટાંત આપ્યું મહારાજ કે એ ધ્યાન કરતા કરતા અંતરદ્રષ્ટિ સુધી પહોંચવું અને હૃદય આકાશમાં જોયા કરવા, અને જોનારો જે પોતાનો જીવ તેના રૂપને પણ દેખવું. એટલે મહારાજ કે એમાં જે અહીંયા આગળ હમણાં આપણે અક્ષી વિદ્યાની અંદર વ્યાખ્યા કહીને કે અંદર જે જોનારો, હૃદય કમળની અંદર જે જોવે છે, આંખની અંદર જે જોવે છે, એ પોતે છે, કેવો છે? અભય છે, નિર્ભય છે, અનંત છે. એ કોણ છે? તો કે બ્રહ્મ છે. એ આત્મસ્થ બ્રહ્મ આત્મા છે. એવો જે બ્રહ્મ સ્વરૂપ પોતાનું, એવા સ્વરૂપને મહારાજ કે રૂપને પણ દેખવું, જોનાર પોતે પણ પોતાના રૂપને જોવે, અને દેખનારો જે જીવાત્મા તેને વિશે પરમાત્માનું ધ્યાન કરવું. એટલે જીવાત્માએ પોતાના બ્રહ્મ સ્વરૂપને પામીને પરબ્રહ્મનું ધ્યાન કરવું, જે દહર વિદ્યાની અંદર કીધું કે પોતાના ઈષ્ટદેવ, પોતાના પરબ્રહ્મની અંદર ધ્યાનને એકાગ્ર કરવું, તેની અંદર ધ્યાનને પૂરવી દેવું પરબ્રહ્મની અંદર, એ દહર વિદ્યા. તો આવી રીતે, જોકે વિસ્તારથી આપણે મેં કીધું કોઈ વખત સમજીશું, તો અહીંયા મહારાજ વચનામૃતની અંદર એમ શીખવાડે છે કે એવું જે ચિદાકાશ, એ બ્રહ્મ સ્વરૂપ થયું. એ ચિદાકાશ સુધી જે જીવાતમાં પહોંચ્યો અને ચિદાકાશની અંદર જે રહેલું નાનું આકાશ હૃદય એના ઊંડાણમાં પણ જે આકાશ રહેલું છે જે એ આકાશ તત્વનું પણ ધારણ કરનાર અથવા તો એનું કારણ છે એવું પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની અંદર મનને પોરવી દેવું એની અંદર દ્રષ્ટિને પોરવી દેવી એવી રીતે મહારાજ કે અને જે એ ચિદાકાશ છે તે અતિ પ્રકાશવાન છે અને ચિદાકાશ અનાદિ છે અને તે ઉત્પત્તિ વિનાશ નથી. મહારાજ કે એ જે ચિદાકાશ છે એ કેવું છે તો કે અનાદિ છે. આપણે પાંચ તત્વો અનાદિ જાણીએ છીએ જીવ ઈશ્વર માયા બ્રહ્મ ને પરબ્રહ્મ. એની અંદર જે બ્રહ્મ તત્વ મહારાજ અહીંયા બતાવે છે એ બ્રહ્મ તત્વ એ ચિદાકાશ તત્વ છે એ તો અનાદિ છે અને એનો ઉત્પત્તિ વિનાશ નથી. ઉત્પત્તિ વિનાશ એટલે પ્રાકૃતિક ઉત્પત્તિ વિનાશ નથી, એનો પ્રાકૃતિક ઉત્પત્તિ પ્રલય નથી. ભગવાનની ઈચ્છાથી ભગવાન પોતામાં લીન કરી દે તો એ ભગવાનની સ્વતંત્રતા છે, પણ પ્રાકૃતિક કે માયા કે તમો ગુણે કરીને અથવા તો અહંકારે કરીને એનો ઉત્પત્તિ કે વિનાશ થતો નથી. કારણ કે ચિદાકાશ સર્વને ધારતા છે, સર્વને ધારણ કરનાર છે. અને એટલા માટે વાલા ભક્તો અહીંયા મહારાજે શબ્દ વાપર્યો કે અહીંયા ઉપર જે બે વિદ્યા બતાવી એમાં પણ એ દ્રષ્ટિ કરી કે એવો હૃદય કમળની અંદર રહેલો જે આકાશ એ આકાશ એટલે કે અંતરદ્રષ્ટિ કરીને પણ એ આકાશ સુધી જયારે પહોંચે ને આકાશની અંદર અંદર શું છે. દહર વિદ્યામાં એવો પ્રશ્ન આવ્યો કે આકાશ તત્વની અંદર શું છે એને શોધવું છે, એને ગોતવું છે, તો આપણને ખ્યાલ છે કે એની અંદર શું છે. મહારાજે જે મેં વચનામાં હમણાં આપણે પદ બોલ્યા કે એમાં હું રહું રે દ્વિભુજ દિવ્ય સદા સાકાર, એ અક્ષરધામની અંદર મહારાજ કે હું રહ્યો છું કે હું અંદર રહેલો છું, એ આકાશ તત્વની અંદર એ ચિદાકાશની અંદર કયું તત્વ છે તો કે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. એટલે મહારાજ કે પરબ્રહ્મ સુધી પહોંચવા માટેની જે આ બધી વિદ્યાઓ છે 32 પ્રકારની વિદ્યાઓ ઉપનિષદોએ આપણને સમજાવી છે એ માયલી આ બે વિદ્યા છે કે જેને પોતાના આકાશ તત્વને જો વ્યવસ્થિત સમજ્યું હોય અને એ આકાશની અંદર શું છે તો કે એની અંદર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. અને આકાશ તત્વ કેવું છે, ભલે હૃદયની અંદર દેખાય છે પણ છતાં એ વ્યાપક રીતે સર્વને ધારણ કરનારું પણ એ ચિદાકાશ છે. એટલે મહારાજ અહીંયા સમજાવે છે અને એ ચિદાકાશ છે તે અતિ પ્રકાશવાન છે અને તે ચિદાકાશ અનાદિ છે અને તેની ઉત્પત્તિ વિનાશ નથી. અને જે આકાશની ઉત્પત્તિને વિનાશ કયો છે તે આકાશ તો તમોગુણનું કાર્ય છે અને અંધકારરૂપ છે, તેની લીનતા થાય પણ સર્વનો આધાર એવો જે ચિદાકાશ તેની તો લીનતા થતી નથી. મહારાજ અહીંયા સુંદર વાત સમજાવી. મહારાજ કે જે લીન થવાની જે વાત લખી છે આકાશ લીન થાય તો એ કયો આકાશ, તો મહારાજ કે જે આકાશની ઉત્પત્તિ અને વિનાશ કયો છે તે તો તમોગુણનું જે કાર્ય એટલે કે પ્રકૃતિ પુરુષ એના થકી અહંકાર અને એના થકી જે ત્રણ ગુણ જન્મ્યા એની અંદર પણ તમોગુણથી જે આકાશની ઉત્પત્તિ થઈ એટલે પ્રાકૃત આકાશ ભૌતિક આકાશ, એ ભૌતિક આકાશનું જે સંકોચ અને વિકાસ જે બતાવ્યો છે અથવા તો ઉત્પત્તિ અને વિનાશ બતાવ્યો છે એ ભૌતિક આકાશનો બતાવ્યો છે, પણ સર્વાધાર જે આકાશ છે એ આકાશનો વિનાશ બતાવ્યો નથી, એની લીનતા બતાવી નથી. શાસ્ત્રની અંદર જ્યાં આવા શબ્દો આવે તો આ ભેદને જરા સમજીને એનો અર્થ કરવો. છે આકાશના બંને તત્વ પણ એક ભૌતિક તત્વ છે અને એક વ્યાપક તત્વ સર્વાધાર તત્વ છે ચિદાકાશ છે, તો ભૌતિક તત્વને માટે જે શાસ્ત્રમાં સંબોધન કર્યું હોય ત્યાં ભૌતિક સમજવું પડે અને જ્યાં ચિદાકાશ માટે જ્યાં વર્ણન કર્યું હોય ત્યાં એને ચિદાકાશ સ્વરૂપની અંદર સમજવું પડે. અહીંયા ભગવાન કહે છે અને ચિદાકાશ છે એટલે અહીંયા ચિદાકાશની જ વાત સમજવી પડે, તો ચિદાકાશ છે તે પ્રકાશવાન છે અને ચિદાકાશ અનાદિ છે અને તેની ઉત્પત્તિ વિનાશ થતો નથી. અને જે આકાશની ઉત્પત્તિ વિનાશ, જો અહીંયા મહારાજે કેવળ આકાશ શબ્દ વાપર્યો, ઉપર ચિદાકાશ શબ્દ વાપર્યો, અહીંયા કેવળ આકાશ શબ્દ વાપર્યો. મહારાજ કે જે આકાશની ઉત્પત્તિ અને વિનાશ કયો છે તે આકાશ તો તમોગુણનું કાર્ય જે તમોગુણનું કાર્ય છે અને અંધકાર રૂપ છે અને તે લીનતા થાય છે પણ સર્વનો આધાર એવો જે ચિદાકાશ તેની તો લીનતા થતી નથી. આપણો પ્રશ્ન શું હતો યાદ છે ને કે સમાધિને વિશે સર્વે લીન થાય છે તો આકાશ કેવી રીતે લીન થાય, અને મહારાજે બહુ સુંદર ઉપનિષદોના વેદોના દ્રષ્ટાંત સાથે મહારાજે વાત અહીંયા સમજાવી. મહારાજ કે આકાશનું સ્વરૂપ પહેલા સમજવું પડે, આકાશ એટલે અવકાશ, અવકાશ એટલે ધારણ કરનારું, અને એવો જે આકાશ છે એ આકાશ વ્યાપક પણ રહેલું છે, ધરતા તરીકે પણ રહ્યું છે અને વ્યાપક થઈને એ અંદર પ્રવેશીને પણ રહ્યું છે, પણ જ્યારે તમોગુણની ઉત્પત્તિ એવો જે આકાશ એટલે કે પ્રવેશ થઈને સૃષ્ટિનું પ્રકૃતિનું કાર્ય માત્ર જો આકાશ જો ગણીએ તો એ આકાશનો વિનાશ બતાવ્યો છે. પ્રકૃતિ પહેલે 24 તત્વ મળી જાય છે આપણે કહીએ છીએ કે જયારે આત્યંતિક પ્રલય થાય, પ્રાકૃત પ્રલય થાય, ત્યારે ચોવીસે તત્વ લીન થઈ જાય છે. તો ચોવીસ તત્વમાં આકાશ તત્વ પણ છે, તો એ આકાશ પણ લીન થઈ જાય છે. પણ એ કયો આકાશ લીન થાય છે? તો અહીંયા વચનામૃતમાં મહારાજ કહે છે, તમોગુણનું કાર્ય જેવો જે આકાશ છે અને મૂળ સ્વરૂપ કેવું છે? તો કે અંધકાર રૂપ છે, તે લીન થાય છે. એટલે પ્રકૃતિક જે ઉત્પન્ન જેવો આકાશ છે એ આકાશ લીન થાય છે, પણ જે સર્વનો ધારણ જે તત્વ કરનાર આકાશ છે એવો ચિદાકાશ તે લીન થતો નથી. એવી રીતે તમારા પ્રશ્નનો ઉત્તર કર્યો મહારાજે, સવિસ્તાર આ પ્રશ્નનો ઉત્તર કર્યો. અને પછી મહારાજે પૂછ્યું, હવે કોઈ તેમાં કોઈને શંકા રહી હોય તો પૂછો. મહારાજે પૂછ્યું, હું પણ બધાને પૂછું છું કે આ જો કંઈ સમજાણું કંઈક શંકા રહી ગઈ હોય તો ધ્યાન દોરજો, તો આપણે બીજી વખત એનો ખુલાસો કરશું. પણ મહારાજે પણ અહીંયા પૂછ્યું કે કોઈને પ્રશ્ન હવે તમને કોઈ શંકા રહી હોય તો પૂછો. પછી તે વેદાંતી બ્રાહ્મણો તથા સર્વ હરિજન બોલ્યા છે, હવે કોઈને લેશ માત્ર સંશય રહ્યો નથી. મહારાજને બધાએ હાથ જોડી, સંતો પાર્ષદોને, આપણા ભટ્ટજીએ, મહેશ્વર ભટ્ટે એ મહારાજને વિનંતી હાથ જોડીને કીધી કે મહારાજ આટલું બધું તમે વિશાળ અને સુંદર જ્ઞાન શાસ્ત્રોનો વેદોના સાર સાથે અમને જયારે સમજાયું અને આકાશ તત્વનું મૂળ સ્વરૂપ અમને જયારે સમજાયું ત્યારે હવે અમને કોઈ શંકા રહી નથી. અને એવી જયારે શંકા જયારે રહી જયારે થાય પછી જીવાત્માને ભગવાનની દ્રઢતા થાય, ત્યારે ભગવાનનો યથાર્થ મહિમા સમજાય, અને પછી જે શરણાગતિ થાય ને એ કાયમ નભી રહે. ઉપર છેલ્લી સમજણથી વેગમાં અંદર જયારે કોઈ જીવાત્મા એ કોઈ વસ્તુ અનુસરતા હોય ત્યારે ઘણી વખત એમાં પીછે અટકવા તો ઓટ પણ આવે, પણ જયારે સમજણ સાથેનો સત્સંગ કર્યો હોય ત્યારે એમાં ઓટ આવે નહીં, એમાં તો કાયમ ભરતી રહે. એવી રીતે સંતો ભક્તોએ ભગવાન શિયર, અને આ તો કોણ બોલનારા, વિચાર કરો ભક્તો, અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ, આ જે ચિદાકાશની વાત આપણે સમજ્યા છીએ એ ચિદાકાશ જે સર્વ સૃષ્ટિને ધારણ કરે છે એ ચિદાકાશને પણ જો પ્રકાશમાન કર્યું હોય તો એ પ્રકાશમાન કરનાર તત્વ એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે, જેના કારણે ચિદાકાશ એ પ્રકાશિત છે, જેના કારણે ચિદાકાશ એ સર્વને ધારણ કરવાની શક્તિમાન છે, જેના કારણે એની એની મહત્તા રહેલી છે. અને જો ભગવાન ઈચ્છે તો એ ચિદાકાશ સહિત બ્રહ્મને તમામ અક્ષરને પણ એ પોતાના સ્વરૂપની અંદર લીન કરી પોતે સ્વતઃ થઈ શકે એવા જે સામર્થ્યવાન છે એવા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ જે સર્વના કારણ છે, આપણને એનો આશ્રય આપણને પ્રાપ્ત થયો છે એ આ વચનામૃત કહે છે. અને એ વચનામૃત જયારે કહેતા હોય તો એ શબ્દોની અંદર કેટલી તાકાત હોય, અને તાકાતની સાથે એ ભગવાનના મુખની વાણીનો પ્રતાપ હોય, કે પ્રતાપ એ જીવાત્માના ભલભલા સંશય ટાળી નાખે. પણ ક્યારે? નિષ્કપટ થઈને, શરણાગતિ કરીને જીવાત્મા જો આશ્રયમાં થઈને બેઠો હોય તો એ શબ્દ કાને પડે. આપણે ઘણી વખત કહીએ છીએ કે કાનને બંધ કરીને ઉપદેશ સાંભળીએ તો એ કાનના જે શબ્દો નીકળ્યા હોય કાને અથડાઈને પાછા જાય, એના માટે આપણે કહીએ કાન ખોલીને સાંભળો, એવું આપણે કહેતા હોઈએ છીએ. ગુજરાતીમાં ઘણી વખત સાંભળ્યું છે, ભાઈ કાન ખોલીને સાંભળજો. કાન તો ખુલ્લા જ છે, પણ એનો અર્થ એવો નથી કે કાન ખોલવાના છે. એનો અર્થ એ છે કે અંતરદ્રષ્ટિથી, એકાત્મ ભાવથી વાતને સમજવા પ્રયત્ન કરો. તમે ત્યાં તમારો અહંકાર છે, હું જાણું છું, હું જ્ઞાની છું, એવો ભાવ લઈને આપણે જો જવા જઈએ તો એની અંદર કંઈ પેલો ભરેલા પાત્રમાં કંઈ આવે નહીં, એના માટે તો ખાલી પાત્ર લઈને જવું પડે, દાસ બનીને જવું પડે. એવી રીતે શરણાગતિ ભગવાનની જયારે સ્વીકારીએ તો ભગવાનના શબ્દની અંદર, ભગવાનની મૂર્તિની અંદર, ભગવાનની વાણીની અંદર, ભગવાનના શાસ્ત્રોની અંદર, ભગવાનના સ્થાપેલા સંપ્રદાયની અંદર એવી અજોડને દિવ્ય તાકાત છે કે જે તાકાત એ પામર જીવને એ બ્રહ્મ સ્થિતિ સુધી પહોંચાડી, અક્ષરધામનો અધિકારી પહોંચાડી બનાવી દે, એવી આની અંદર સામર્થ્ય રહેલી છે. આ એનું વચનામૃત એનું પ્રમાણ છે. મહારાજના શબ્દો સાંભળી વેદાંતીઓને, જે વિદ્વાનો હતા એમને, વેદને ભણેલા, કદાચ કઈ નાની મોટી ગેરસમજ હશે, જો એ ગ્રંથિ લઈને જો બેઠા હોત તો આની અંદર હજુ પણ શંકાઓ રહી હોત, પણ એ ગ્રંથિઓને ખોલીને ભગવાનના વચનમાં વિશ્વાસ રાખીને ભગવાનની વાતને સમજીને પચાવવા પ્રયત્ન કર્યો. એટલે મહારાજે જયારે પૂછ્યું કે તમારે કોઈને હવે કઈ શંકા હોય તો પૂછો, ત્યારે વેદાંતી બ્રાહ્મણ તથા સર્વે હરિજન, સંતો ભક્તો, આપણે આગળ વાંચ્યું મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા પર એની બેઠી હતી, બધાના હૃદયની અંદર રહેલા શંકાઓ એ સમાધાન થઈ, ત્યાં દૂર થઈ, અને સર્વે કીધું હવે અમને કોઈને લેશ માત્ર પણ સંશય રહ્યો નથી. અમને આ વાત બરાબર સમજાઈ છે. અને જે મહારાજે દહર વિદ્યા, અક્ષી વિદ્યા વગેરેનું મહારાજે ઉલ્લેખ કર્યો એના માધ્યમથી અમારે ક્યાં તત્વ સુધી પહોંચવાનું છે એ પણ અમને જ્ઞાન થયું છે. દહર વિદ્યાના માધ્યમથી, અક્ષી વિદ્યા જેવી બ્રહ્મ વિદ્યાઓના માધ્યમથી અમારે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સુધી પહોંચવાનું છે. અને કેવી રીતે? તો બ્રહ્મ સ્થિતિને પામીને, એ અવસ્થાને પામીને, એ સાધના કરી એની સિદ્ધિને પામીને પરબ્રહ્મની ઉપાસનાની અંદર મનને કેન્દ્રિત કરવાનું છે. એ સ્થિતિને પામી એ જ મહારાજ કીધું આ બધી બ્રહ્મ વિદ્યાનો સાર છે, એ જ ઉપનિષદો વેદોનો સાર છે, અને એવો સાર મહારાજે એ બધાનું દોહન કરી અને આપણને એ વચનામૃતમાં પીશું છે. તો હું હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવના ચરણારીમાં પ્રાર્થના કરું કે અમારા દરેક ભક્તોના હૃદયની અંદર આવી કોઈ નાની મોટી શંકાઓ હોય, કોઈ સંશયો રહ્યા હોય, તો આપ કૃપા દ્રષ્ટિથી, કારણ કે અમારી બુદ્ધિ એ તત્વ સુધી કદાચ ન પહોંચી શકે, અને હું કાયમ કહું છું ભગવાનને બુદ્ધિથી પામવાના ભગવાન એ માધ્યમ નથી, બુદ્ધિ એ ભગવાનને પામવાનું માધ્યમ નથી, ભગવાનને પામવાનું માધ્યમ શ્રદ્ધા છે, વિશ્વાસ છે અને શરણાગતિ છે. ભગવાનના શરણની અંદર જીવાત્મા જાય પછી એ જ્ઞાની હોય કે અજ્ઞાની હોય પણ ભગવાન એને ઉગારી લે છે. શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા ન તદીય સદગુણમ અનુભવ્ય તુલમ હિ લમ્ય તે લભ્ય તે સહેજાનંદ ગુરુમ ભજે સદા, એવા સમર્થ ભગવાન એમના ચરણારીમાં નતમસ્તક થઈને પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર નાના મોટા કંઈક સંશયો હોય, કંઈ અજ્ઞાનતા હોય, તો મહારાજે અંધકારને દૂર કરજો, અને જેમ ચિદાકાશ સર્વપ્રકાશમાન છે અને જેમ જે સર્વપ્રકાશમાન એવું આપનું જે ધામ છે એની અંદર અમારો કાયમ અખંડ વાસ રહે, એ રૂપની અંદર અમને પ્રાપ્તિ થઈને આપના સ્વરૂપની અમને આનંદની અનુભૂતિ થાય એવી અમારા ઉપર કૃપા કરજો. વધારે સમય નથી લેતો, ખૂબ આનંદ બે અઠવાડિયામાં થઈ અને આપણે આ વચનામૃત સમજ્યા, અને બધા વાગોળજો સમજજો, અને કદાચ મારા બોલવાની અંદર કોઈ જગ્યાએ કોઈ ત્રુટી રહી ગઈ હોય તો ભગવાનને પ્રાર્થના કરું છું ક્ષમા કરે, કારણ કે આપની વાત છે, આપના શબ્દો છે અને આપની રીતે તો સમજાવવા કોઈ સમર્થ ન જ હોય, પણ અમે છતાંય કંઈ નાનો મોટો પ્રયત્ન કર્યો છે તો એના ઉપર આપ રાજી રહેજો, અને સર્વ ભક્તો ઉપર, સંતો ઉપર, અમારા પાર્ષદો ઉપર ભગવાન ખૂબ કૃપા કરે એવી પ્રાર્થના કરી. પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અસો ગાદીવાળા પૂજ્ય માતુશ્રી અને અમે સમસ્ત ધર્મકુળ પરિવાર વતી સર્વે હરિભક્તોને અંતરથી ખૂબ ખૂબ આશીર્વાદ આપીએ છીએ.